सदानन्दां बोधि स्मितरुचिरपूरणेन्दुवदन प्रफुल्लां भोजन्मां सदसदृशशोभाक्षियुगला कृपापरावारय श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमरमुदा धर्मनन्दनमहं विचिन्तये भवसंभवभीतिभेदनम् सुखसम्पत्करुणानिकेतनम् व्रतदानतपक्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा सहजानन्दगुरुं भजे सदा ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः श्रीघनश्यामाय नमो नमः श्रीसहजानन्दस्वामिने नमो
वाला भक्तो, आज वसंत पंचमी नो शुभ दिवस छे। भगवान स्वामी नारायणे आज पवित्र दिवसे आज वड़ताल मा आ हरि मंडप मा आ शिक्षा पत्री ने जन्म आप्यो छे। आज 175मी वसंत पंचमी आवी અને એ નિમિત્તે શતામૃત મહોત્સવ વડતાલમાં ઉજવાઈ રહ્યો છે, એમાં શિક્ષાપત્રીની જ કથા છે। શિક્ષાપત્રી ભગવાનનું સ્વરૂપ છે અને ભગવાનના સ્વરૂપને આપણે સમજીએ છીએ એનાથી બીજી ઉત્તમ વાત કોઈ હોય નહીં। વાલા ભક્તો, 18મો શ્લોક ચાલુ છે। व्यभिचारो न कर्तव्यः कुम्भिस्त्रिभिश्च मां श्रितैः द्योतादिव्यसनं त्याज्यम् नाद्यं भङ्गादिमादकम् नाद्यं भङ्गादिमादकम्। व्यभिचार करनार मानस ने केव थाय, केव दुख पड़े, केव नरक प्राप्त थाय, ए कथा आवी गई। व्यभिचार कोने कहवाय ए पण प्रसंग थी आपणे वर्णी गया। हवे थोड़ू ए पण लईए કે કામ વાસનાને કારણે માણસને વ્યભિચારમાં પ્રવૃત્તિ થાય છે, એ કામ નામનો શત્રુ ભગવાન સ્વામિનારાયણને અતિશય દુશ્મન લાગતો હતો। ભગવાનને કામ નામના શત્રુ ઉપર બહુ દાજ હતી, અતિ દાજ। ભગવાનના જીવનને જો તપાસી લઈએ તો ભગવાનના વર્તનમાંથી અને વાતમાંથી આપણને એ ચોક્કસ સૂચિત થઈ જાય કે ભગવાનને કામ ઉપર બહુ દાજ હતી અને મોક્ષના માર્ગમાં બહુ નડતરરૂપ આ શત્રુ છે. વચનામૃતમાં શ્રીજી મહારાજના શબ્દ છે, કામી નહોતો અમારે કોઈ કાળે વિશ્વાસ જ નથી જે એ સત્સંગી છે. બોલો, આવો શબ્દ વાપર્યો, કામી નહોતો અમારે કોઈ કાળે વિશ્વાસ જ નથી જે સત્સંગી છે. વચનામૃત મધ્યના 33માં અહીંના દાદા ખાચરના દરબારના માણસો અતિ નિષ્કામી હોવાથી અમે અહીં રહ્યા છીએ. મૂળજી બ્રહ્મચારી અતિ નિષ્કામી છે એટલે એની સેવા અમને ગમે છે. સભા બેઠી હોય ને કોઈ સ્ત્રી પુરુષને જોયામાં ફેર પડી જાય તો મોટી ઉંમરવાળાને થયેલો એકનો એક દીકરો મરી જાય અને એનું મુખ જેમ ઉદાસને સાંભળું થઈ જાય એમ અમારે એવું થઈ જાય. માટે અમે મોરથી કહી રાખ્યું છે કે સત્સંગમાં આવું કાંઈ ગડબડ થાય તો અમને હંભળાવશો માં, નહીતર અમે ઉદાસ થઈ જઈશું ને બધો સત્સંગ મૂકીને જતા રહીશું. આવા સ્વામિનારાયણ ભગવાનના ઘણા શબ્દો છે. મહારાજ કે વીર્ય ઉર્ધ્વ રાખવા સારું તો અમે ગોરખાસન કરીને સૂતા વનવિચરણ વખતે, અને ભગવાન કહે છે કે અમે જે દાડાના જન્મ્યા છીએ અને ત્યારથી આરંભીને આજ દિવસ સુધી આ જ વર્તમાનને દઢ કરતા આવીએ છીએ. મહારાજ કે જે મોટેરા હોય એમાં નિષ્કામી વર્તમાન રૂપ ધર્મ તો પ્રથમ જોઈએ, કેમ જે એની સારેપે બધાની સારેપ છે. અને વચનામૃત લોયાનું 6ઠું, એક નિષ્કામ ધર્મ જો હશે તો અન્ય સર્વ ધર્મ રહેશે, કારણ કે નિષ્કામ વ્રત એ સમગ્ર ધર્મનો પ્રાણ છે. આવું ઘણું કે તમને જોવા મળશે. અરે અહીંયા જ્ઞાનબાગમાં જે ઓટો છે ને, એકવાર રામનવમીના સમયા ઉપર હજારો માણસોને સંબોધતા ભગવાન સ્વામિનારાયણ એ ઓટા ઉપર ઉભા ઉભા બોલેલા જ્ઞાનબાગમાં કે મારા આશ્રિત તમે ધ્યાન દઈને સાંભળો, આવો મનુષ્ય અવતાર મળ્યો છે, પુરુષોત્તમ નારાયણનો યોગ થયો છે અને આ સત્સંગ મળ્યો છે, પણ જે પુરુષને એક રંચ માત્ર સ્ત્રીને વિશે સુખની મતિ રહેશે, ભાવના રહેશે, તો એ 10,000 વર્ષ સુધી ભૂત થાય કરશે અને રખડશે, પણ સપનામાં અક્ષરધામ નહીં દેખાય એને. અને જે સ્ત્રીને પુરુષને વિશે એક રંચ વાય જો સુખ ભાવના રહેશે કે પુરુષમાં સુખ હોય એવું ઊંડું ઊંડું જો જરા કંઈ મનાણેલું હશે તો એ 10,000 વર્ષ સુધી ભૂતળી થઈને રખડશે, અક્ષરધામને તો સપના માય નહીં પામે. આ વાત તમે સાવધાન થઈને સાંભળજો એમ પડકારો કરીને મહારાજ બોલ્યા હતા. આય વડતાલના ચોકમાં સભા હતી અને ખાખી બાવા આવ્યા અને ભગવાન સ્વામિનારાયણને કહે છે કે સ્વામિનારાયણ તુમને એ ક્યાં ક્યા, બહોત તુમને ખરાબ કિયા, સબ કુછ બિગાડ ડાલા. ભગવાન કે હું ખરાબ કર્યું, તો કે સ્ત્રીઓ ઓર પુરુષો કી સભા અલગ કર દી, એ બહોત બુરા કિયા, તુમને બ્રહ્મ મેં ભેદ કિયા. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે હું અનિર્દેશમાંથી એક સુગાળો આવ્યો છું અને આ બધાએ મારો સંગ કર્યો એટલે એને મારી હુગ ગરી ગઈ એટલે નોખા બેઠા છે, પણ હું જાય છે ને પછી ભેગા થઈ જાય, મારી હુગ ઉચરી જાય એટલે પછી તમે ઈચ્છો છો એવું થાય. આ ભગવાન સ્વામિનારાયણનું પ્રિયમાં પ્રિય બ્રહ્મચર્ય વ્રત છે. બ્રહ્મ વ્રતમ બ્રહ્મ પ્રિયમ એમ ભગવાન સ્વામિનારાયણને માટે સ્તોત્રમાં શબ્દો વાપર્યા છે. સ્વયં ભગવાન બ્રહ્મચારી રહ્યા, ઉપરવાસ સ્ત્રી સ્ત્રી નીકળે અને એની ગંધ આવે તો ઉલટી થઈ જાય, આવા ચરિત્ર કર્યા ભગવાન સ્વામિનારાયણે. બ્રહ્મચર્ય પાળ્યું, હજારોને પળાયું છે. એ બ્રહ્મચર્ય વ્રત મોક્ષને ઈચ્છતા માણસે દઢ કરવું પડે, કરવું પડે, કરવું પડે, ચાહે ગ્રહસ્થ હોય અગર ત્યાગી. પણ આ ગ્રંથિ, આ ભોગ સુખની જે ચિત્તમાં પડેલી ગાંઠ એને સમગ્રપણે કાઢવી પડે, કાઢવી પડે, કાઢવી પડે. ધ્યાન, ઉપાસના, ભજન, સત્સંગ દ્વારા, તપ નિયમ દ્વારા આ વાસનાને મૂળમાંથી ન કાઢવામાં આવે તો સપનામાં અક્ષરધામ દેખાય નહીં, ગમે એવો મોટો કહેવાતો હોય તો એ શું થઈ ગયું. એટલા માટે આના ઉપર બહુ વજન આપ્યું છે. હરિલીલામૃતનો એક પ્રસંગ તમારી આગળ કહું છું કે ભગવાન સ્વામિનારાયણ એક વાર ક્યાંક જતા હતા, વચમાં ભડલી ગામ આવ્યું ભાણખાચનનું, તો ત્યાં થોડો તડકો થવાથી પાદરમાં એક ઝાડની નીચે ભગવાન સ્વામિનારાયણ વિશ્રાંતિ લેવા માટે રોકાયા. ઘોડા એક બાજુ બાંધી અને ભગવાન નાજા જોગિયાના ખોળામાં માથું રાખી અને પ્રભુ પઢ્યા છે. હવે એ વખતે ભગવાન સૂતા છે, માથે કપડું ઓઢ્યું છે, નાજાના ખોળામાં માથું છે. પ્રથમ તો કપડું નહોતું ઓઢ્યું, પણ ભાણ ખાચર ત્યાંથી નીકળ્યો. નાજા ખાચરે કીધું કે પ્રભુ ભાણ ખાચર આવે છે, એટલે મહારાજ તરત માથે કપડું ઉડી ગયા. ભડલીવાળો ભાણ એટલે નાજાને વિચાર એમ થયો કે મહારાજ કેમ માથે કપડું ઉડી ગયા. બસ થોડી વાર થઈ તો મહારાજે કપડું માથે જ લઈ લીધું અને ભાણ ખાચરને જોયો જાતા. અને એ વખતે નાજા ભક્તે પ્રશ્ન કર્યો કે મહારાજ તમે પહેલા કપડું ઓઢી ગયા અને પછી માથેથી કપડું લઈ લીધું, આવું કેમ કર્યું? ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એનું નામ સાંભળતા મને પ્રથમ એના કુકર્મ યાદ આવ્યા. ત્યારે મને એમ થયું કે એવા પાપીનું મોઢું ન જોવાય, એટલે હું માથે ઓઢી ગયો અને પછી મને એનું નિષ્કામી વ્રત યાદ આવ્યું. કે માણસ બધી રીતે ભલે પાપી, પણ એ નિષ્કામી માણસ છે, સ્ત્રીની વાસના વિનાનો માણસ છે. એટલે મને એમ થયું કે એનું મુખ તો દર્શન કરવા જેવું છે, એમ માનીને મેં માથેથી કપડું લીધું. કે છે
આ કાળમાં જે નિષ્કામી જાણું વિશેષ તેના મુખને વખાણું, આ કાળમાં જે નિષ્કામી જાણું વિશેષ તેના મુખને વખાણું.
આ કાળમાં હું જેને નિષ્કામી સમજું, ધન્ય છે એના મુખારવિંદને, એના દર્શન ક્યાંથી, એના મુખારવિંદને વિશેષે વખાણું. કારણ કે કળિયુગ ચાલે છે, કળિયુગમાં નિષ્કામી રહેવું એ ઘણું કઠણ છે, તેમ છતાંય આવા ભીષણ કાળમાં જે નિષ્કામી રહે છે એનું દર્શન કરવાથી પણ આપણે પાવન થઈ જઈએ.
આ કાળમાં જે
સ્વામિનારાયણ ભગવાન બોલે છે,
આ કાળમાં જે નિષ્કામી જાણું વિશેષ તેના મુખને વખાણું, આ કાળમાં જે નિષ્કામી જાણું વિશેષ તેના મુખને વખાણું. ભલે કરે જો વ્રતદાન યજ્ઞ સર્વે પ્રકારે જન હોય સુગ્ન, તથાપિ નિષ્કામી પણું ન જેને તો હું ગણું છું અતિ તુચ્છ તેને.
જે માણસ ભલે વ્રત કરે, દાન કરે, યજ્ઞ કરે, સર્વ પ્રકારે માણસ ડાયો હોય સર્વ પ્રકારે, પણ જો એનામાં નિષ્કામી પણું ન હોય તો હું એને અતિ તુચ્છ માનું છું. ભગવાન સ્વામિનારાયણની રુચિ છે આ.
ભલે ધર્યા હોય અનેક ધર્મ, ભલે કર્યા હોય ઘણા સુકર્મ, દારૂ બળી જાય જ દેવતાથી સુકર્મ સર્વે વ્યભિચારતાથી.
ભલે એને બહુ ધર્મ કર્યા હોય, બહુ સારા કર્મ કર્યા હોય, પરોપકાર દાન દીન ઉપર દયા કરી હોય, પણ દારૂ જેમ અગ્નિ પડવાથી બળી જાય છે એમ વ્યભિચાર કરવાથી એના બધા જ શુભ કર્મ બળીને ખાક થઈ જાય છે.
સત્સંગનું ભૂષણ બ્રહ્મચર્ય, પરસ્ત્રીનો ત્યાગ વ્રતાતિવર્ય.
બ્રહ્મચર્ય સત્સંગનું ભૂષણ છે, બ્રહ્મચર્ય ધર્મનો પ્રાણ છે. બ્રહ્મચર્ય રાખે માણસ,
સત્સંગનું ભૂષણ બ્રહ્મચર્ય, પરસ્ત્રીનો ત્યાગ વ્રતા દિવર્ય, સર્વે ગુણોથી શ્રેષ્ઠ ગુણ એ છે, સર્વ ગુણોથી ગુણ શ્રેષ્ઠ એ છે, શાસ્ત્રો તથા સૌ ઋષિઓ કહે છે, શાસ્ત્રો તથા સૌ ઋષિઓ કહે છે.
આમ ભગવાન હરિલીલામૃતમાં ભડલીને પાદર બોલ્યા છે. માટે ભગવાનના ભક્ત જેણે ભગવાનની મૂર્તિનો આનંદ માણવો હોય એને નિષ્કામી તો થવું જ પડે, એમાં ગાફલાઈ ના હાલે, એમાં તમારી બીજી મોટાઈ પણ ન ચાલે, વિદવત્તા નથી ત્યાં કામની, આ કેળવવું પડે છે ભગવાનના ભક્તે. સુરાખાચર એવા નિષ્કામી હતા, આપણે એનો પ્રસંગ જાણીએ છીએ એટલે વિસ્તાર નથી કરતો. પેલા વાસુર ખાચરે જસદણના એકાંતમાં સુરાખાચર પાસળ કુલટા સ્ત્રીને મોકલી, ઉતારામાં રાતે સુરાખાચરે એનો હાવભાવ જાણી અને તરવારી કાઢે છે, ભાગી જતો, કાપી નાખીશ નહીં તો. એમ સુરા ખાચર 27 વર્ષની જ માત્ર ઉંમરમાં બે જ બાળકો હતા અને દઢ બ્રહ્મચર્ય પાળી લીધું એણે સદાને માટે. અને એ સુરા ખાચર જ્યારે ગઢડે આવ્યા ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આજ તો મોટા મોટા ઋષિઓ કરતાય આ સત્સંગમાં ભક્તો મહાન છે, એમ કહીને સુરા ખાચરના વખાણ કરીને મહારાજ એને ભેટાતા કે જે કામ વાસનાએ પરાશરને પાડ્યા, જેણે નારદ પર્વતને કલંક લગાડ્યા, જેણે બ્રહ્માનું મુખ કાળું કર્યું, જે કામ શત્રુએ રાવણને રોળી નાખ્યો, જે કામ શત્રુએ ચ્વન ઋષિના મનને બીજાના જાડા પેશાબ બંધ કરનારા હતા તોય બાંધી દીધું, એવા કામ શત્રુને અમારા સુરાખાચર જીતીને આવ્યા છે, માટે ધન્ય છે આવા મોટા ઋષિઓ કરતા આ ભક્ત મહાન છે. અર્જુન મહાન ભક્ત હતા, એ સ્વર્ગમાં વિદ્યા ભણવા ગયા હતા, સ્વર્ગની અપ્સરાઓ મોહ પામી આ નરને જોઈને અને નાચગાન કરીને આલિંગન કરી કે છે તું આઈ રે અર્જુન, કે બોલશો નહીં, તમે તો મારા માં ગણાવ. અર્જુન એમાં ફસાણો નથી, ધન્યવાદ છે અર્જુન જેવું નિષ્કામી પણ હોય એને. વળી કચ્છ વિદ્યા ભણવા આવ્યો હતો, દેવયાની એકાંતમાં આલિંગન કરીને કે છે તું મારી સાથે પણ, કચ્છ કે છે તું ગુરુની દીકરી ગણા, મારે બેન તુલ ગણા, માટે તને હું અડુઈ નહીં. ધન છે એ કચ્છને, ધન છે મગનીરામને. મગનીરામ વિદ્યા ભણવા ગયા હતા અને વિદ્યા ભણી રહ્યા પછી એને વિદ્યા ભણાવનારો ગુરુ કે છે કે આ એકની એક દીકરી, આ દેશમાં એને કોઈ વરે એવો બ્રાહ્મણ નથી, તું પણ, તો કે હું નો અંગીકાર કરું. અને પછી એ મગનીરામ સાધુ થયા ભગવાન સ્વામિનારાયણના, પણ એનું નિષ્કામી વ્રત બહુ જોરદાર હતું. ભગવાન સ્વામિનારાયણે માચા ખાચરના વખાણ કર્યા કે માર્ગીના પંથમાં હતા તોય નિષ્કામી હતા, સત્સંગ થયો પછી એકાંતિક ભક્ત થયા માચા ખાચર. એમ જે જે નિષ્કામી હોય એ માણસ મહાન છે. જોગીદાસ ખુમાણ મહા નિષ્કામી હતા, ભલે લીમડા માટે બાળવટું ભાવનગર દરબાર સાથે લડતા, પણ મા બેન દીકરીની હામું કોઈ દી જોતા નહીં, બહેનોની હામે નબળી ભાવનાથી જોવાઈ ગયું એકવાર તો આંખીમાં મીઠું મરચું નાખ્યું હતું જોગીદાસ ખુમાણે. ને ભગવાન સ્વામિનારાયણે ભર સભામાં જોગીદાસના વખાણ કર્યા હતા અને મહારાજ કહે છે કે જોગીદાસ અમે વાત સાંભળી કે તમે આંખીમાં ચટણી નાખી હતી, સાચું? તો કે હા. કે કેમ? તો કે બીજી અમને કાંઈ ખબર ન પડે, પણ મારી માએ મારું નામ જોગીદાસ પાડ્યું અને મારાથી એવી ક્રિયા થાય તો મારું નામ લાજે ને કે છે. આવા હતા એ જોગીદાસ. ઝીણોભાઈ પણ જુનાગઢ નવાબની કચેરીમાં બેઠા હોય, રાજકીય કામ માટે ગયા હોય અને નૃત્યગાન કરનારી ગણિકા આવે ત્યારે ઝીણોભાઈ હેઠું જઈને માળા ફેરવતા હોય, અને એ વખતે કચેરીમાં બેઠેલા બધાય દરબારી ડાયરો નતમસ્તકે ઝીણાભાઈની ભક્તિને વખાણતા અને ઝીણાભાઈનો ભાર પડતો કે સાબાશ છે, નાચગાન કરતી આવી રૂપવાન યૌવન સંપન્ન સ્ત્રીને જોયા વગર કયો માણસ રહી શકે, આપણે બધા ટીવી ચાલુ કરીને બેસી જતા, મેં બૈરું આવે તો રાજી થાય હોઉં, હારા છે રૂપાળા ધોળા જોવા ને એમ ભાવના કર્યા કરે, માલિક ભજન ધ્યાન કીર્તન શરૂ જ હોય અહીંયા અને જાવું ભગવાનના ધામમાં, મેળ પડે તો સારું છે, વિચાર કરજો. ભગવાન સ્વામિનારાયણને અતિ પ્રિય વ્રત હતું બ્રહ્મચર્ય, માટે ભગવાનના ભક્તો ઝાઝી ચર્ચા એની કરવી નથી, આટલું બસ છે. સાવધાન રહેજો, કળિયુગ છે, અતિ વિકટ કાળ છે, બ્રહ્મચર્ય રાખવું આ જમાનામાં ઘણું મુશ્કેલ છે. તેમ છતાંય ત્રણ સાધન જેની પાસે હોય એનાથી બ્રહ્મચર્ય પડે છે. એક, ભગવાનમાં ગાઢ પ્રેમ, ભક્તિ ભજન જેને અખંડ હોય, અખંડ સ્મરણ રાખે. બીજું, ભગવાનના મોટા સંતનો સદાય સમાગમ, સંતને વિશે સમર્પણ બુદ્ધિને ભાવ હોય. અને ત્રીજું, સત્સંગમાં રહેલી જે આજ્ઞાઓ એનું વ્યવસ્થિત પાલન કરે. આ ત્રણ સાધને કરીને બ્રહ્મચર્ય પડે છે. અને બીજા ત્રણ સાધન મહારાજે મધ્યના 33 વચનામૃતમાં બ્રહ્મચર્ય દ્રઢ કરવા માટે લખ્યા છે, ત્યાંથી જોઈ લેવું. હવે શ્લોકના ઉત્તરાર્ધ ભાગમાં આવીએ છીએ. દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ નાદ્યમ ભંગાદિ માદકમ. વ્યસન છોડો. વ્યસન એટલે એક પ્રકારનું દુઃખ, વ્યસન એટલે ભયંકર વેદના, વ્યસન એટલે એક પ્રકારની જેલ, બંધન, પરાધીનતા. નથી હારું એ, કોઈ પણ પ્રકારની પરાધીનતા તો આપણને કચડે જ છે. બીડીની પરાધીનતા થાય, ચાની પરાધીનતા થાય, એના વિને હાલે નહીં. નહીં જેવી વસ્તુ બંધાઈ જાય માણસ, એને બંધાણ કે. જો ભાઈને ઓકાનું બંધાણ છે. અને નિર્બંધન થવા માટે તો આપણે મહેનત કરીએ છીએ, અને સ્ત્રી ધન વિષય સુખમાંથી બંધન તોડવા મહેનત કરીએ છીએ. અને બીડીમ બંધાવું, ચીકણીમ બંધાવું, ચાના રગડામ બંધાવું. ભગવાનના ભગતને કોઈ પણ પ્રકારનું વ્યસન ન જ હોવું જોઈએ. વ્યસન મહા દુઃખદાયી છે. ત્યાં પડીકી નહીં મળતી અક્ષરધામમાં, ત્યાં નથી ચા રાખી વ્યવસ્થા, નહીં રાખી. અહીં મંદિરોમાં રાખવી પડી છે, અક્ષરધામમાં નથી વ્યવસ્થા. કેમ? તો કે અહીં રાખવાની જરૂર જ નથી. કેમ? છે કે ચા પીતો હોય કોઈ અહીં આવતો જ નથી, એને સારું વ્યવસ્થા કરવી પડે. કોઈ પણ પ્રકારનું બંધન ભગવાનના ભક્તને જો ધામમાં જવું હોય તો શોભતું નથી, નિર્બંધન થવું જ પડે. સાધનાનું ફળ જ એ છે, ભગવાન એકમાં જ બંધન થાય, ભગવાનથી અતિરિક્ત દરેકમાંથી નિર્બંધનતા પ્રાપ્ત થાય, એ જ ભગવાનની એકાંતિકી સાંગી ભક્તિનું ફળ છે. માટે ચેતતા રહેજો. શાસ્ત્રોમાં 18 પ્રકારના વ્યસનો ગણાવેલા છે. એક તો જુગાર રમવો, લોટરી વગેરે પણ એમાં આવે, મોટા સટ્ટા ખેલવાનું પણ આવી જાય, પછી શિકારે જવું, શિકાર કરવો, દિવસની નિદ્રા પણ વ્યસનમાં ગણી છે, બહુ વાદ વિવાદ કરવાની ટેવ એ વ્યસન છે, બીજાની નિંદા કરવાની ટેવ એ પણ વ્યસન છે, વાજિંત્ર વગેરે વગેરે કરવા હક થાય નહીં એ એક વ્યસન છે, વૃથાવાદ હાવ મીઠ્યા ઝઘડા કરવા, ઝઘડા કરવાનું વ્યસન હોય. હા, આખો દિવસમાં જો ઝઘડો ન કરે ને કોઈની આરે તેને ખાધું ન પચે. બીજાની ઈર્ષા કરવી એ પણ એક વ્યસન છે. વળી સ્ત્રીનું બંધન, વિષય સુખ એ પણ વ્યસન છે. દારૂ પીવો વ્યસન છે, એમાં ચા બીડી પડીકી ડ્રગ્સ આજના નવા નવા પ્રકારના જે કાંઈ નીકળ્યા હોય એ બધા વ્યસન જ છે, દેશ વિદેશના. વળી નૃત્ય કર્યા કરવું કે જોયા કરવું એ પણ એક વ્યસન છે. અમછે અમથા રખડ્યા કરવું, રખડપટ્ટી એ પણ વ્યસન છે. ઘણાની ઈટે હોય, રખડવા જાય તે શાંતિ થાય, રખડે નહીં, એકાદો ફરેરો મારે નહીં આડો અવળો, ત્યાં સુધી એને એમ થાય કે આજ દિવસ નો બરોબર જામ્યો, એ વ્યસન છે. ખરાબ બોલવું, ગાળો બોલવી એ પણ વ્યસન છે. બજારે બેસવું, બજારે ઓટલે પેડલે ડેરીએ પીપળે ચોતરે, આ વ્યસન છે. તમે જોજો ઢગલા મોઢે અહીંયા બેઠાય છે, મંદિરો ખાલી પડ્યા છે, જોજો મંદિરમાં બેહીને માળા ફેરવે નહીં, કૂતરાને બેહવાનું હોય ત્યાં જઈને બેઠા હોય, કૂતરાની જગ્યા હાલવી પડ્યા. કૂતરાએ જઈને ઠાકોરજીને કીધું કે આને અમારી જગ્યા રોકી, અમારને મંદિરમાં આવવા દેતા નથી. ભગવાન કે આગલે અવતારે તમારો બેયનો જન્મ બદલી દે હું. ઈવડાઈને કૂતરાને બેહવાની જગ્યાએ જ બેહવાનું ગમતું હોય તો એને કૂતરાનો અવતાર દઈ દે હું. અને એટલું યાદ રાખો, તમને જયારે મનુષ્યનો અવતાર હતો ને કૂતરાઓ, તેથી તમે મંદિરમાં નહોતા બેઠા, એટલે જ તમને કૂતરાનો અવતાર આપ્યો છે. હવે અત્યારે ડાયા થઈને મંદિરમાં આવો છો, દંડિકાવાળી કરશે બાર જાઓ, માણસ થાવ ત્યારે આવજો, પણ માણસ થાય ત્યારે ભૂલી જાય છે. પાછું મંદિરે બેહીને માળા કરવાનું, બજારે બેહે ને જોયા કરે કોનું ડેરીએ દૂધ ગયું ને કોના ઘરના પાણી ભરવાઈ ગયા. મૂર્ખાઓને એવી અવળી ટેવો પડી છે, ન પૂછો વાત. ખરાબ સાહિત્યનો વાંચન કરવું આ પણ વ્યસન છે. નબળી નબળી પુસ્તિકાઓ, ભંગાર ભંગાર બધું ઘરમાં ગાયલું હોય, હે, ખરાબ સાહિત્ય વાંચવાનું વ્યસન હોય તો ખરાબ ફિલ્મ જોવાનું એવું બધું વ્યસન નહીં હોય? હોય જ. એ વળી કેસેટો ને સીડીઓ લાવે ઘરમાં, થપ્પા રાખે આમ ગોઠવીને રાખ્યા હોય, સમજ્યા, બાપા નવરા થાય ત્યારે એ જોવે ને, છોકરા નવરા થાય ત્યારે એ જોવે, એ બધા નોકરીએ જાય ત્યારે બૈરા જોવે, એ આઘા પાછા થાય ત્યારે નાના છોકરા સડાવે બાપાનું શું છે આ. નાનપણમાંથી જ ખરાબ સંસ્કાર લાગે, પછી અમને તેડાવે સ્વામી છોકરાને સત્સંગ કરાવવા આવો, આને સત્સંગ થતા હોય છે, હડી ગયા કુસંગમાં આખાય, એને હું દવા થાય ભાઈ. વળી છેલ છે પેલા માણસો હોય ને અમુક શોખીન ફૂલણ, એવાનો સંગ કરવાનું પણ વ્યસન છે. થોડાક રૂપિયા કમાણા હોય અને આમ આમ નાસ્તા પાણી કરાવતા, એની વાહે 10-15 રખડતા હોય, પૂછડી પટપટાવતા, એવા શોખીન હોય, સમજે એમ થાય ડહડાય પૈસા વાળાની છેલ છબીલાઈ વાહે વાહે. બોલો અત્તર સાટી ને આવ્યો હોય પડખે હાલવાથી ગંધ તો આવે, આપણને મળે એમ નથી, સોલાઈના કરે વાહે વાહે, એક વ્યસન છે. વળી ગીત ગાયા કરવા, સમજે એમ તો બરાડા રાગડા તાણ્યા કરે કારણ વગીને, ચાડી ચુગલી કરવી એ પણ એક પ્રકારનું વ્યસન છે. ધ્યાન રાખજો, ખરાબ ફિલ્મ જોવા, ટીવી ખરાબ જોવું, આ છે તે છે, ન જોવે ત્યાં સુધી ગમે નહીં. રૂપ જોવાનું વ્યસન છે, સ્પર્શનું વ્યસન છે, શબ્દનું વ્યસન છે, રસનું વ્યસન છે ને ગંધનું વ્યસન છે, બહુ વ્યસન છે. ઘણાને પેટ્રોલ ઊંઘવા જેવી ટેવ પડી જાય છે ને, રૂમાલમાં પેટ્રોલ છાંટીને ઊંઘ્યા કરે ને ઘડીએ ઘડીએ, રૂમાલ મૂકી દે, આવે અનેક પ્રકારના વ્યસન થાય છે. માટે ભગવાનના ભક્તો વ્યસનથી બચે. આ શ્લોક ઉપર વ્યસન ભગવાન સ્વામિનારાયણે છોડવાનું કહ્યું છે, એ બાબતે માં સતાનંદ સ્વામીએ ઘણું બધું લખ્યું છે. વળી ગુટખા, કેફી પદાર્થ, ખરેખર આ બધું માણસને પશુતુલ્ય બનાવે છે, અવિવેકી બનાવી દે છે, દુરાચારી બનાવી દે છે, એમાં કુટુંબની પાયમાલી થાય છે, જીવન બરબાદ થઈ જાય છે. ભગવાનના ભક્ત વ્યસન છોડે, વ્યસન છોડવા હોય ને એને વ્યસનીનો સંગ પણ છોડવો પડે છે. એ આગળ આવશે, 6 જણાનો, ચોર પાપી વ્યસની પાખંડી, આનો સંગ ન કરવો. અહીં વ્યસન છોડવાની વાત આવી, આગળ વ્યસનીને છોડવાની વાત આવશે. કારણ કે વ્યસનીને છોડ્યા વગર વ્યસન છૂટતું, ઘણા વ્યસન છોડે પણ વ્યસની માણસનો પાછો સંગ રાખે એટલે વળી ક્યારેક ઈચ્છા પછી થઈ જાય. હવે 19મા શ્લોકમાં આપણે જઈએ છીએ. અગ્રાયાન્નેન પક્વમ યદન્નમ તદુદિકમ ચન જગન્નાથપુરમ હીત્વા ગ્રાહ્યમ કૃષ્ણ પ્રસાદ્યપિ. અગ્રાયાન્નેન પક્વમ યદન્નમ તદુદકમ ચન जगन्नाथपुरम हेत्वा ग्राह्यम कृष्ण प्रसाद्यपि। आमा भगवान कहे जेना आजनु रांधेल अन्न तथा जेना पात्रनु जल ते खपतुं न होय तेने रांधेल अन्न तथा तेना पात्रनु जल ते श्री कृष्ण भगवानी प्रसादी चरणामृतना माहित्म्य करीने पण जगन्नाथपुरी विना अन्य स्थानकने विषय ग्रहण न करवू अने जगन्नाथपुरी ने विषय जगन्नाथजी नो प्रसाद लेवाय तेनो दोष नहीं। आ एक अपवाद मूक्यो छे। जेना अन्न जल होय वटाल रे ते न खावू पीवू कोई काल रे। નિષ્કવાન સ્વામી લખ્યું છે મારા ભક્તો, આ શ્લોક ઉપર રઘુવીરજી મહારાજે સારો પ્રકાશ પાડ્યો છે ભાષ્યમાં। આના ઉપર આચાર્ય પ્રવર એવું સમજાવે છે કે આહાર શુદ્ધૌ સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધૌ દુર્વા સ્મૃતિ, સ્મૃતિ લંભે સર્વ ગ્રંથિનામ વિપ્રમોક્ષઃ। આ છાંદોગ્ય ઉપનિષદની શ્રુતિ છે। આ શ્રુતિ સ્પષ્ટપણે જણાવે છે કે જો આહારની શુદ્ધિ થશે તો અંતકરણનું શુદ્ધપણું થશે, અંતકરણ શુદ્ધ થશે તો ભગવાનમાં તેલ ધારાવત અખંડ વૃત્તિ રહેશે, અને અખંડ વૃત્તિ જ્યારે ભગવાનના સ્વરૂપમાં રહેશે ત્યારે તમામ વાસનાની ગ્રંથિઓનો સમૂળ નાશ થશે। આમ આ શ્રુતિ એક શ્રેણી બતાવે છે। આપણે તમામ વાસનાઓનો નાશ કરીને એક ભગવાનની જ વાસના રાખવી છે, એ આપણો સિદ્ધાંત છે। તમામ વાસનાઓનો નાશ કરીને એકમાત્ર ભગવાનની વાસના રાખવી છે, એના માટે આપણે અખંડ વૃત્તિ ભગવાનમાં રાખવી પડશે। અખંડ વૃત્તિ રાખવા માટે ભગવાનમાં પ્રેમ કરવો પડશે। ભગવાનમાં પ્રેમ કરવા માટે આપણા હૃદયની શુદ્ધિ કરવી પડશે, અને હૃદયની શુદ્ધિ કરવા માટે આહારની શુદ્ધિ જોઈશે જોઈશે જોઈશે। પ્રથમનું 18મું વચનામૃત વાંચજો, સારી રીતે વિચારજો। એમાં ભગવાન સ્વામિનારાયણે ચોખવટ કરી છે કે ભગવાનના ભક્તને ભગવાનમાં જે ભક્તિ છે તે ભક્તિમાં વિક્ષેપ થાય છે એનું શું કારણ છે। અંતકરણ હામું જોયું તક જાજો વાંક એનો નથી, એને ભગવાનનો નિશ્ચય છે એટલે ગાફલાઈ રહે છે એટલો એનો દોષ, પણ જાજો વાંક તો પંચ ઇન્દ્રિયોના આહારનો છે, પંચ વિષયમાં આસક્તિ છે ને, આસક્તિ એ જ ભક્તિમાં વિક્ષેપનું કારણ છે। માટે પંચ વિષય ભોગવવામાં સાર અસારનો વિવેક રાખજો, અને સાર અસારનો વિવેક નહીં રાખો તો નારદ સનકાદિક ને સુખજી જેવા હશો તોય તમારું ઠેકાણું નહીં રહે। અને આ વાત અમે કરી છે એને પાળ્યા વગર કોઈ મુક્ત થયો નથી ને કોઈ થવાનોય નથી, કોઈ હાલ એવો નથી ને ભવિષ્યમાં કોઈ એવો નહીં થાય, ભૂતકાળમાં કોઈ થયો નથી। આવી ચોખવટ કરીને આ અમારું વચન ભલા છે ને જરૂર આ જરૂર માનજો, તમે સત્સંગની સર્વે સેવા કરી કુસંગી બાઈ ભાઈને નિયમ ધરાવીને સત્સંગી કરવા, પણ સત્સંગમાં આવ્યા પછી જો કુપાત્રપણું રાખે તો બાઈ કે ભાઈ તેને સત્સંગ બહાર કાઢવા, કીડિયાનો રોગ થયો એ આંગળી ન કાપો તો આખું શરીર હડે, એમ એને ન કાઢો તો આખો સત્સંગ હડે। આ અમે સર્વને આજ્ઞા કરીએ છીએ, માટે જરૂર આ જરૂર ભલા થઈને આ અમારું વચન માનજો, એવો વચન પ્રથમના 18માં મૂક્યો તો તમે અમારી સર્વે સેવા કરી એમ અમે જાણીશું, અમારો દાખલો સફળ કરજો। આવા આવા શબ્દ વાપર્યા છે। માટે ભગવાનના ભક્તો આહાર શુદ્ધિ ઉપર ધ્યાન આપે। જો કે અહીંયા માત્ર એક રસ નામના આહારની વાત છે, પણ શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ આહાર પાંચ છે। ખાવું એનો વિવેક, એમ જોવું એનો પણ વિવેક છે, સાંભળવું એનોય વિવેક છે, સ્પર્શવું એનો પણ વિવેક છે, સૂંઘવું એનોય વિવેક છે, બધાનો વિવેક છે. અત્યારે આપણે ખાવા બાબતનો વિવેક જોઈ લઈએ. ભગવાનના ભક્તો, જો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી હોય તો એને જેમ તેમ ગમે ત્યાં ગમે એનું ભયડ એ ન રખાય, ગળશે ન રખાય. કેમ જે અન્ન તેવું મન થાય છે, આહાર એવો ઓડકાર આવે છે. આહાર શુદ્ધ થાય તો મન શુદ્ધ થાય, મન શુદ્ધ થાય તો વિચાર શુદ્ધ થાય, અને વિચાર શુદ્ધ થાય તો જ વર્તન શુદ્ધ થાય. આ વાત આમ જ છે, કારણ કે જેવું વિચારો એવું જ વર્તાઈ જાય. એટલે કહ્યું છે કે જેવું ચિંતન એવું જીવન. જીવન સુધારવું હોય તો ચિંતન સુધારવું પડે, ચિંતન સુધારવું હોય તો તમારે તમારો આહાર સુધારવો પડે. શિક્ષાપત્રી વિવેચનમાં જગમોહન મોદી આના ઉપર પ્રકાશ પાડે છે, એ તમારી આગળ રજૂ કરું. એ કહે છે કે જ્યાં ત્યાં જેના તેના હાથનું રાંધેલું, હોટલ વીસી લોજ નાઇત વરો વગેરે સ્થળે ન ખાવું, હોટલ વગેરેમાં પૈસા કમાવવાની જ એક વૃત્તિ હોવાથી વાનગી બનાવવામાં આવે છે તે ભેળસેળવાળી હડેલી વસ્તુથી બનાવવામાં આવે છે. વળી ડીશોમાં ખાઈને વૈયા ગયા હોય ને વધ્યું હોય ને પાછું નાખી દેવામાં આવે છે. ભ્રષ્ટવાળો બધો બ્રહ્મકુંડ એ પ્રસાદી પાછી તમને પીરશે. એ આઠું ભેળસેળ વગેરે અયોગ્ય આચરણ, આહા એ બધું ગળીશ્યા કરે પછી ભક્તિ આવે ખરી એને. વળી કોઈ અયોગ્ય આચરણવાળા બ્રાહ્મણ હોય, બ્રાહ્મણ હોય બધી વાત સાચી, પણ એનું જીવન કે વર્તન સારું ન હોય તો પણ એના આછનું રાંધેલું ખાવાથી આપણા હૃદયમાં અવળી અસર થાય છે. ભગવાન સ્વામિનારાયણ એક ગામમાં ગયા હતા, એક દીકરી બહુ હરિભગત હતી, તે મહારાજ ગયા એને ઘેરે, તે ભગવાન એનો ભાવ જોઈને ગયોલા. તે ઓલી દીકરી થાળ કરવા માંડી ને તેની માં કહે છે કે મને મહારાજ સારું થાળ કરવા દે. તે છોકરીને થાળ કરવા ન દીધો, એની માએ થાળ કર્યો. અને પછી મહારાજને જમવા તેડાવ્યા, મહારાજ જમવા બેઠા, જેમાં તો ખરા પણ વાડામાં જઈને ઉલટી કરી નાખી. સમજ્યા? દીકરી કહેશે મહારાજ આમ કેમ કર્યું? તો કઈ નહીં, કઈ બોલ્યા નહીં મહારાજ. સંતોએ કીધું મહારાજ ઉલટી કેમ કરી નાખી? તો કે આ દીકરી મહાન ભગત છે, એને લઈને આપણે અહીં આવ્યા, એના હાથનું જમવું હતું, સેવા એની સ્વીકારવી હતી, પણ એની બાએ એની આગળ થાળ કરવા દીધો નહીં અને પોતે કર્યો. એની બાનું વર્તન સારું નથી એટલે એના હાથનું અન્ન અમે પેટમાંથી ઉલટી કરી નાખ્યું. લ્યો, નબળા જેના આચરણ હોય એના હાથનું ખવાય નહીં ભાઈ. આમ માણસ જો વિચાર રાખે, આહાર વિવેક રાખે, તો ભગવાનની પરાપ્રીતિ ભક્તિ સંપન્ન થતા, અખંડ વૃત્તિ નિષ્પન્ન થતા, સર્વ વાસનાની ગ્રંથિઓ નાશ પામતા, આત્યંતિક મોક્ષ જીવનો જરૂર થાય છે. જો અને ભીષ્મ પિતાએ દુર્યોધનાદિકનું ખાખા કર્યું, દ્રોણાચાર્ય અને કૃપાચાર્યે, તો ભગવાન કૃષ્ણની વાતે ગળે ન ઉતરી. પાંડવો પરમેશ્વરના ભક્ત અને સત્ય અને ન્યાયવાળા હતા, એની સામે ઓલા અધર્મીના પક્ષમાં રહીને લડ્યા અને મૃત્યુ પામ્યા. જો ઓલાનું ખાધું ને. માટે ભગવાનના ભક્ત ખરેખર સાવધાન રહી પવિત્રનું જમવું. નિત્યાનંદ સ્વામી ઉમરેઠમાં ગયા હતા ને વિદ્વાનોની સભામાં, સભા જીતવા માટે. હો, તે બે ત્રણ દિવસ સુધી સભા હાલી પણ સ્વામી જીત્યા નહીં. પછી વિચાર થયો કે મારે કેમ જીતાતું નથી. પછી ખબર પડી કે ન ખાવાનું હોય ને એવાનું અનાજ ખાવામાં આવે છે. પછી સત્સંગીઓને કીધું કે ભાઈ તમારા ઘરેથી સીધું લાવો, સારું પવિત્ર તમારું અનાજ હોય. પછી એની રસોઈ કરીને જમીને પછી સભામાં બેઠા સભા જીત્યા. આવી પણ આપણા શાસ્ત્રમાં વાત લખાણેલી છે. માટે આહાર શુદ્ધ રાખજો. આહાર ગીતામાં ત્રણ પ્રકારનો કહ્યો છે, સાત્વિક, રાજસી, તામસી. સાત્વિક આહાર કોને કહેવાય? તો કે પુષ્ટિદાયક હોય, દૂધ, ઘી, ફળાદિક વગેરે સાત્વિક આહાર છે. રાજસી આહાર અતિ ખારું, ખાટું, તીખું, તજ, લવિંગ, અતિ એવું બધું હોય ને, ઘૂંઘાર્યું વગાર્યું ધમધમાટ, એ રાજસી આહાર કહેવાય. ત્યારે તામસી આહાર કોને કહેવાય? કે વાસી, ઉતરી ગયું હોય, અપવિત્ર હોય, માંસ દારૂ મિશ્રિત, અથવા કાંદા લહણ યુક્ત, અથવા તો જેમાં માખીઓ મચ્છર પીડ્યા હોય, એ બધું તામસી કહેવાય છે. એવું ખાવું નહીં, માંદા પડાય, પાપ થાય, બધી રીતે નડે. માટે ભગવાનના ભક્તો આહાર વિવેક શીખજો. હરિ ભજન મે આલસુન ભોજન મે હુશિયાર, તુલસી એસે નરકો બાર બાર ધિક્કાર. ભજન કરવું ગમે નહીં, ખાવામાં હોશિયાર, જ્યાં ત્યાં જેનું તેનું ખાવા મળવું જોઈએ, બસ ડોઝારું ભરીને ધધડાવીને ખાવા મળે એટલે સત્સંગ થઈ ગયો ગણે. હવે આને પછી ક્યાંથી પવિત્રતા મનમાં રે? માટે જેના આછનું ન ખપતું હોય એનું ભગવાનના ભક્તએ ખાવું નહીં, ગમે તે રીતે વ્યવસ્થા કરી લેવી, તો હૃદય શુદ્ધ થતા, અખંડ વૃત્તિ થતા, સર્વ વાસના બળશે, ભગવાન મળશે. આઈએ 20મા શ્લોક ઉપર.
મિથ્યાપવાદ કસ્મિચિદ દપિ સ્વાર્થસ્ય સિદ્ધયે. સ્વાર્થસ્ય સિદ્ધયે. મિથ્યાપવાદ કસ્મિંચિદ સ્વાર્થસ્ય સિદ્ધયે.
નારોપ્ય નાપશબ્દાશ્ચ
પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે, પોતાનું કામ કાઢી લેવા માટે કઈ યુક્તિ કળા કરીને કોકને બદનામ કરી નાખો, પોતાને હેઠો પાડી દેવો, આ ધંધો કરશો નહીં. તમારું હારું દેખાડવા બીજાને તમે ખોટો વગવી નાખો, એ મિથ્યા અપવાદ છે, જબરી વાત છે. આમાં
આપ સ્વાર્થને સિદ્ધ કરવા રે, ખોટા કલંક કોઈને ન ધરવા રે. આપ સ્વાર્થ સિદ્ધ કરવા રે, ખોટા કલંક કોઈને ન ધરવા રે. જેમ ન ખાવાની જૂઠી આળ રે, જેમ ન નાખવી જૂઠી આળ રે, તેમ ન દેવી કોઈને ગાળ રે, તેમ ન દેવી કોઈને ગાળ રે, તેમ ન દેવી કોઈને ગાળ રે. ખવી જૂઠી આળ રે, તેમાં નાના પડે જૂઠી આળ
રે. આ વાણીનો દોષ છે ભાઈ, વાણીનો દોષ, વાણીના બહુ દોષો છે. એમાં આ દોષ છે ને, એ મહા કલંક પમાડનારા, પાપ પમાડનારા, નરક પમાડનારા દોષ છે. બીજાને માથે આળ નાખવી ખોટે ખોટી, એ તો બહુ ભયંકર દોષ છે. માટે ભગવાનના ભક્તો વગર વિચારું કોઈનું બોલી ન જાવું. કોઈ કહી ગયું હોય આપણને અને આપણે એ વાતની પૂરી ચકાસણી ન હોય અને ભળવા માંડવી જ્યાં હોય ને, બોલ્યા એ રાગ દ્વેષમાં કીધું હોય હોય એનાથી ઉમેરી નાખ્યું હોય, આપણે એ બેઠું સાચું લઈ લઈ અને કહેવા માંડીએ, ભલે આપણે ઉમેરીએ નહીં, જોકે દરેક વ્યક્તિને થોડો થોડો ઉમેરો કરવાનો સ્વભાવ તો હોય જ છે, વાત વાત લાંબી કરતા જાય, વધારતા જાય. એ જે જેટલો ઉમેરો કરે એટલો તો એણે દોષ લીધો જ, અથવા કોઈકે ખોટો ઉમેરો કરેલો હોય એના કાપકૂપ કર્યા વગરની, સત્ય હકીકત જાણ્યા વગરની વાતો કરવી તે દોષ તો થાય જ. મિથ્યા અપવાદનું બહુ પાપ છે. યાજ્ઞવલ્કે સ્મૃતિમાં વિજ્ઞાનેશ્વર લખે છે આ બાબતમાં બહુ સરસ, યસ્તુ પરોત્કર્ષ્ય ઈર્ષા જનિત રોષ કલુષિતાંતકરણ અન્ય જન સમક્ષમ મિથ્યા એવ અભિશાપમ પ્રારદાર્યમ બ્રહ્મત્યાદિકમ વા દુષ્કર્માનેન કૃતમ ઇત્યારોપયતી. જો લ્યો, કે છે કે ઘણા માણસો બીજાનો ઉત્કર્ષ સહન નથી કરી શકતા. કોઈ માણસ બહુ આગળ આવી જાય, કોઈના બહુ વખાણ થવા માંડે, કોઈ માણસને ઝાઝો સમુદાય ચાહવા લાગે, ત્યારે સહન નથી થતું. એને હરીફ માનનારા વર્ગને બળતરા ઊભી થાય કે માળો આ તો ફાવી ગયો, આને બધા બહુ માનવા પૂજવા માંડ્યા, આને બધા બહુ વખાણ કરે છે, આને બધાને બહુ બધા સહાય ને દાન આપે છે, આ છે તે છે, આનો ધંધો બહુ જામી ગયો ને આ તો આગળ આવી જાય ને આપણે વાહે રહી જા, હું કંઈક કરો કંઈક કરો, એનું બગડે એવું કરો, હું કરવું કે છે. ઈર્ષા થાય, ઈર્ષા જનિત રોષ, ઈર્ષાને કારણે દાજ પ્રગટ થાય, રોષ થાય, રોષથી હૃદય કલુષિત થાય, અને હૃદય કલુષિત થાય એટલે બીજાની આગળ ઓલ્યાનું વાંકું બોલે, આને પરદારા ગમ, હું તમે એને હારો કહો છો, તમે એને જાણતા નથી, એને તો આમ કર્યું છે, એ તો આવો છે, હા હા હા, ખોટે ખોટું, દિલ એનું જાણતો એ પાછું, એમ તો હારો છે પણ હવે હવે એને હેઠો જ પાડવો છે, પછી ક્યાં વાત, એને બ્રહ્મત્યા કરી છે, એને ફલાણું કર્યું છે, એને આવા કર્મ કર્યા છે, તમને શું ખબર હોય, અમે બધું જાણી એમ તેમ કરીને ખોટે ખોટું નાખે માથે. તસ્ય તદ એવ પાપમ દ્વિગુણમ ભવતી, કે છે જો મિથ્યા આળ કોઈને માથે મૂકવામાં આવે, કોઈની ખોટે ખોટી નિંદા કરવામાં આવે, એનામ હોય ને એવું બોલવામાં આવે તો એને ડબલ પાપ થાય છે. બોલો. યસ્તુ વિદ્યમાન દોષમ અલોક વિહિત વિદિતમ જન સમક્ષમ પ્રકાશયતી તસ્ય તત્પાત કી સમદોષ ભાક્તમ. હવે બીજી વાત કરે છે કે ખેર કોઈ માણસમાં દોષ છે જ, એણે વ્યભિચાર કર્યો, પણ હવે કોઈ માણસ એને જાણતું નથી, એવું જે કર્મ તે તમે જો બીજાને પ્રકાશિત કરો, ઢંઢેરો ટીપો એનો, ગુહ્ય વાતને પ્રકાશિત કરો, તો એ વ્યભિચાર કરનારાને જે પાપ લાગે ને એ જ તમને પ્રકાશ કરનારાને લાગે, એના જેટલું જ પાપ લાગે, ઓલા પાતકી જેટલું. એટલે શિક્ષાપત્રીમાં આગળ લખ્યું છે, ગુહ્ય વાર્તા તું કશ્યાપી પ્રકાશ્યા નૈવ કુત્રચિત. એ શ્લોક આવશે ત્યારે એ વાત કરશું જાજી. ઘણી વાતો એવી છે કે હજારો જીવના હિતમાં હોય એને દાટીને દાબી દેવાની હોય છે, પણ ઘણા માણસોને એવો શોખ હોય, હું બધું જાણું છું ને તમે જાણતા નથી, એમ મારે કેમ દેખાડવું, એટલે ભયડે રાખે, એનાથી ઘણું બધું નુકસાન પહોંચે છે. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે અહીંયા પણ એ વાત લખી કે કોઈએ ન જાણ્યું હોય ને તો ભાઈ સાહેબ તમે એનો પ્રચાર કરીને એ ગંદવાડાને કાઢોમાં બારો, એમાં કોઈનું ભલું નથી. વળી આદિત્ય પુરાણમાં કહ્યું છે કે યાની મિથ્યાભી સંસ્થાનામ પતત અશ્રુણી રોદના તાની પુત્રાન પશુન ગ્રંથિ તેશામ મિથ્યાભી સંશિનામ. જુઓ લ્યો, એ કહે છે કે તમે કોકને માથે આડ નાખો, બિચારાનો ખરેખર એનો વાંક હોય નહીં, એને એવું કર્યું ન હોય, ખોટે ખોટું તમે એની માથે નાખો, પછી એનું દિલમાં દુઃખ બહુ થાય, એનું દિલ બહુ દુખાય, એ માણસ રડી પડે. હવે કહે છે કે રડે, એના જેટલા આંસુડા પડે એટલા આના પુત્ર પશુ સંપત્તિ ધન વગેરેનો નાશ થઈ જાય, એવું એનું પાપ લાગે છે. માટે કોઈની ઉપર મિથ્યા આરોપ મૂકવો નહીં. પણ રાગ દ્વેષ જયારે હૈયામ થઈ જાય ને ત્યારે આપણને એમ થાય કે ઓહો, મિથ્યા આરોપ મૂકનારાને કોઈ શરમ નહીં. લ્યો, મિથ્યા અપવાદનું ભાઈ બહુ પાપ છે. દુખાઈ જાય અને એના આસુડા જેટલા પડે એટલા પુત્ર પશુ સંપત્તિ વગેરેનું ઓલિયાનું નાશ થઈ જાય, એનું ફળ તો તરત મળે. નાસ્તી મિથ્યાભી સંશી નામ પ્રાયચિત્ત. જે મિથ્યા આળ મૂકે છે ને, એ મૂકનારાનું કોઈ પ્રાયચિત થતું નથી, એ પાપનું કોઈ પ્રાયચિત જ નથી. અમુક અમુક પાપો એવા છે કે એનું પ્રાયચિત થઈ શકતું જ નથી, એના તો દંડ જ ભોગવવાના હોય ભાઈ. વળી સત્સંગી જીવનમાં ભગવાન સ્વામિનારાયણ 5મા પ્રકરણના 18મા અધ્યાયમાં લખે છે કે મિથ્યા અપવાદમ કશ્યાપી ન બ્રુયાત કરી ચિત પુમાન બ્રુવન પતતી પુયો દે યાવત ચંદ્ર દિવા કરો. ભગવાન કહે છે કે મિથ્યા અપવાદ કોઈનો ક્યારેય બોલશો નહીં. જો તમે મિથ્યા અપવાદ કોઈને બોલશો તો જ્યાં સુધી સૂર્યચંદ્ર તપે છે ત્યાં સુધી તમને યમદૂતો પકડીને પુયોદ નામના નરકમાં નાખશે. લ્યો, પતતી પુયોદે, પુયોદ નામના નરકમાં પડશો. માટે બોલવાનો વિવેક ભગવાનના ભક્તને રાખો. નિંદાન ઈર્ષ્યાન અદેખાય વાળા જે માણસો છે ને, એને આવા પાપો અખંડ થયા જ કરતા હોય. કારણ કે એને બોલ્યા ઠા હોય ને, ઠેકાણું હોય, જેનું હોય એનું, જ્યાં હોય ત્યાં જેમનું તેમનું બેઠ બેઠા ભેડ્યા જ કરતા હોય. અમુક માણસને જ એવી ટેવ હોય, જેની હોય એની નિંદા ને કુઠલી એમને વેટ્યા જ કરતા હોય બે ચાર જણા ભેગા કરીને. અને માણસો અમુક એવા હોય ને, એને એવું સાંભળવું જ ગમે કે ભગવાનની કથા વાર્તા કીર્તન ધૂન ભજન મૂકીને બસ આવું જ સાંભળ્યા કરતા હોય ને, આવું જ ભેડ્યા કરતા હોય. એવા માણસથી છેટા રહેવું. એ પોયોદ નામના નરકમાં પડનારા છે ને, તમે એની વાત સાંભળશો તમે પડશો. હવે શ્લોકમાં કહે છે અપશબ્દો ન બોલવા. હે, કોઈને ગાળ તો ક્યારેય ન દેવી. દેવા જેવી વસ્તુ ગણીશ, આ ભૂકંપ થયો છે, લ્યો લોકોને અન્ન દો, ધાબળા દો, દેવા એવું દો ને, કંઈક દાન દો. તમારી પાસે ગાળ જ છે દેવા જેવું, એનો સ્ટોક રાખો. ગાળ કોઈ ન દેવી. શિક્ષાપત્રી બે વસ્તુનું દાન કરવા ના પાડી છે, એક ગાળ અને બીજી ઘરની સ્ત્રી. એ કોઈને દેવાય નહીં, એ પાસે જ રખાય. કેમ? તો કે ભાઈ આ વાકપારુષ્ય છે ને, એ સાહસમાં ગણેલું છે. અમુક કર્મને સાહસ ગણવામાં આવ્યા છે અને એનું પાપ વધારે હોય એટલે એનું પ્રાયચિત પણ વધારે હોય. કારણ કે એ વધારે પડતું નુકસાન સર્જનાર કર્મ છે. એમ આ ગાયને પણ સાહસ ગણવામાં આવ્યું છે. ભગવાનના ભક્તએ ભકભક ગાળ બોલવી એ કેવું ખરાબ? બહુ ટેવ હોય છે ઘણા હરિભગતને. અરે બૈરા માય બોલો, ભખલીને બોલે. માટે વિવેક રાખો, શોભે જ નહીં ભગવાનના ભક્તને. મહાભારતમાં કહ્યું છે પુરુષો અનૃતવાદી ચ પિશુનઃ પરુષસ તથા અનિબદ્ધ પ્રલાપી ચ મૃગ પક્ષી શું જાય તે. જો બોલ્યો, આ ત્રણ જણાને મૃગલામાં કે પક્ષીઓમાં અવતાર આવે છે, પશુ પંખીમાં. ક્યાં ત્રણ જણા? તર્કે છે કે ખોટું બોલનારો. હા, બીજો? તો બીજો ચાડીયો, જ્યાં હોય એના ચાડી ખાયા કરે. અહીંની વાત અહીં અડાડે, અહીંની વાત અહીં અડાડે, એને જ ધંધો હોય, રહેવાય જ નહીં એને. અને ત્રીજો તો કે જેને બોલવામાં ઠેકાણું ન હોય, આડું નવડું વાવીલ્યા કરે ને, એ પશુમાં કા પક્ષીમાં જન્મ લેશ. લલેડા થાય લે લે કર્યા કરે જાળવે બેઠા બેઠા. માટે ભગવાનના ભક્તો સાવધાની રાખે, કોઈને ગાળ ક્યારેય નહીં દે. હરિલીલામૃતમાં લખ્યું છે જો કોઈને ગાળ કદાપી દે છે, દેનાર તે તો હલકો દિશે છે, સાખી રહે તે જ મનુષ્ય સારું, દેનારનું મોઢું દિશે નઠારું. ગાળો દીધાની પડી ટેવ જેને, રહે નહીં કાંઈ વિચાર તેને, સાળો કહે છે સૂતને દહાડી, માને કહે છે મુખથી ગધ્યાડી. આ સુરતવાળાથી એક એવી નબળી ગાળ બોલે, વાતની વાતમાં બોલે, એની બાને કેન. જે મુખને પાન ભલા જ ચાવે, તે કોયલા કેમ કદાપી ચાવે, જે મુખને પાન ભલા જ ભાવે તે કોયલા કદાપી કેમ ચાવે, જે કૃષ્ણનું નામ જપે ત્રિકાળ તે મુખ બોલે કદી કેમ ગાળ, ભાઈ એને ગાળ કેમ બોલાય હે? માટે ભગવાનના ભગત સાવધાન. 21મો શ્લોક આપણે આવ્યા વાલા ભક્તો, એમાં ભગવાન શ્રી હરિ આપણને સરસ ઉપદેશ આપે છે. દેવતા તીર્થ વિપ્રાણામ સાધ્વીનામ ચ સતામપિ વેદાનામ ચ ન કર્તવ્યા નિંદા શ્રવ્યા ન ચ કવ્ય. આ વાણીનો દોષ જ આપણામાંથી કાઢવા ભગવાન વાત કરે છે. નિંદા નહીં કરવા વિશે, બોલ્યો આળ નહીં મૂકવા વિશે, અને ગાળ નહીં દેવા વિશે, આ નિંદા નહીં કરવા વિશે છે. દેવતા તીર્થ વિપ્રાણામ સાધ્વીનામ ચ સતામપિ વેદાનામ ચ ન કર્તવ્યા નિંદા શ્રવ્યા ન ચ ક્વચિત. આમાં એક બાબતનો ઉમેરો કર્યો, શ્રવ્યા ન ચ ક્વચિત, સાંભળવી નહીં, એટલો વધારો કર્યો. જીભ ખરાબ કરવી નહીં એમ નહીં, કાને ખરાબ ન કરવા, કાને બગડવા ન દેવા. અને દેવતા તીર્થ બ્રાહ્મણ પતિવ્રતા સાધુ ને વેદ એ છ જણા, એમની નિંદા ક્યારેય ન કરવી અને ન સાંભળવી. ભાઈ લ્યો, આ છ વ્યક્તિની નિંદા કરવાથી ઘણું બધું પાપ લાગે છે. સાધ્વી નામ ચ શ્લોકમાં ચ લખ્યું છે, અને એટલે કે પુરાણા દીકની પણ નિંદા ન કરવી, વેદની ન કરવી, એમ વેદને અનુસરનારા સશાસ્ત્રની પણ નિંદા ન કરાય. હવે એમ કે છે કે દેવતા તીર્થ વિપ્રાણામ આમ ભેગું કેમ લખ્યું, પછી સાધ્વી નામ ચ સતામ અપી ને વેદા નામ ચ આ તૈણીને જુદા જુદા લખ્યા, તો એની ચર્ચા ભાષ્યમાં એવી કરી રઘુવીરજી મહારાજે કે ભાઈ ભેગા લખવાનું કારણ એ છે, દેવતા તીર્થ વિપ્રાણામ આ તૈણે સમ છે, દેવતાની તીર્થોની બ્રાહ્મણની નિંદા કરો તો હરખો દોષ લાગે, એટલે એને એક લાઈનમાં લખ્યા. પછી સાધ્વી નામ એ આ ત્રણની નિંદા કરવા કરતાય સતી નારીની નિંદા કરવી તે વધારે દોષજનક છે, અને સતી નારીની નિંદા કરવા કરતાય સાચા સંત પુરુષની નિંદા કરવી એથી વધુ દોષજનક છે, અને સાચા સંતની નિંદા કરવા કરતાય વેદોની નિંદા કરવી એના કરતા ભયંકર છે. કારણ કે વેદ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ ગણાય છે, માટે આ નિંદા ભગવાનના ભક્તોએ ન કરવી, એટલું નહીં સાંભળવી પણ નહીં. માર્કંડેય પુરાણમાં કહ્યું છે કે દેવ વેદ દ્વિજાતિ નામ સાધુ તીર્થ મહાત્મનામ ગુરોહ પતિવ્રતા નામ ચ તથા યજવી તપસ્વી નામ પરિવાદમ ન કુર્વીત પરિહાસે પી પુત્રક કુરવતા મવિનીતા નામ ન શ્રોતવ્ય કથંચન. હવે આ માર્કંડે પુરાણમાં એમ કહે છે, દેવ વેદ બ્રાહ્મણો સાધુ સંતો તીર્થો મોટા પુરુષો ગુરુઓ અને પતિવ્રતા નારીઓ અને યજ્ઞ કરનારાઓ અને તપસ્વીઓ આટલાની નિંદા કરવી નહીં, આટલાની નિંદા કરવી નહીં, એમની આરે વળકે આવવું નહીં. અરે કહે છે કે એમની મશ્કરી ન કરવી, આ બધાની મશ્કરી ન કરવી, અને કદાચ કોઈ વિનય વિનાનો માનવી આમની મશ્કરી નિંદા કરતો હોય તો આપણે એ સાંભળવું પણ નહીં. સમર્થ હોઈએ તો આંખીઓ કાઢીને એને કહેવું ગ્લવરી બંધ કરતો ભાઈ, અને આપણાથી એમ ન થઈ શકે એવું હોય તો ત્યાંથી ચાલી નીકળવું, પણ ત્યાં ઊભું રહેવું નહીં, સાંભળવાય શું કામ છે એનું. ઘણા તો કરે નહીં પણ આમ હાઈ આ કરી રાખ્યું બાબા. અરે ભાઈ, સામાન્ય માણસની નિંદા કરવાની ના છે તો મોટા માણસની નિંદા કરાય કેમ? મોટાની નિંદાનું તો બહુ પાપ છે. એક જ વાર મોટા પુરુષની આ ગણાવ્યા એની નિંદા એક જ વાર જો માણસ કરે તોય પણ મોટા દોષને પામે છે. લ્યો, સુમંતુ સ્મૃતિમાં લખ્યું છે, દેવર્ષિ વિપ્રાણા આચાર્ય માતૃ પિતૃ નરેન્દ્ર સાધુ સતી નામ પતિવાદન આક્રોશે વોલ મુકેન જીહવામ દહેત હિરણ્યમ દદ્યાત. એ છે કે દેવ ઋષિઓ સાચા બ્રાહ્મણો સાચા સદગુરુ માતા પિતા સારો રાજા અને સાચો સંત અને સતી નારી આમની જો નિંદા કે એમની સાથે ખોટો આક્રોશ કરે વડકું કરે અપમાન કરે તો કહે છે કે હળગતા લાકડાનો ડામ એની જીભમાંથી દેવો અને હોનાનો દંડ કરવો કે આટલું હોનું ભરો આ ભૂલનું આટલું તમને પ્રાયચિત, એમ સુમંતુ સ્મૃતિમાં લખ્યું છે. વળી સ્કંદ પુરાણમાં લખ્યું છે કે નિંદક છે ને નિંદક એ વ્યભિચારથી ઉત્પન્ન થયેલો જાર પુરુષનો સંતાન ગણાય લ્યો, અને એવા નિંદકના વંશનો નિશ્ચય નાશ થાય છે. વળી આજ્ઞાવલ્કય ઋષિ કહે છે કે નિંદા છે ને એ બ્રહ્મહત્યા સમાન છે. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભાઈઓ નિંદાનો ધંધો કરશો નહીં એમ. ગુરુણામપી અધિક્ષેપો વેદ નિંદા સુહૃદ વચઃ બ્રહ્મહત્યા સમમ જ્ઞેયમ અધિતસ્ય ચ નાશનમ. કહે છે કે મોટા સાચા સદગુરુ સંતોનું વાંકું બોલવું એની માથે આક્ષેપ નાખવો, વેદની નિંદા કરવી અને સુહૃદનો વધ કરવો, હિતકારી સજ્જન માણસનો વધ કરવો, આ બધાયને બ્રહ્મહત્યા સમાન પાપમાં ગણેલું છે. અને બીજું કે ભણેલાનો નાશ કરવો, ભણ્યા હોય એને ચાય ગણીને બધું ભૂલી જાય એમ થેમ તો એને પણ ગણ્યું છે. ભારતમાં એમ કીધું છે કે ગુરુ નિંદા દહત્યાયુર મનુષ્યાણામ ન સંશયઃ, કે સાચા સદગુરુની નિંદા કરવી એ આયુષ્યને બાળી નાખનારી છે એમાં કોઈ સંશય નથી એમ લખ્યું છે. અને એટલા માટે જ સાહિત્યકારો પણ કહે છે કે નિંદા કરતા અલમત મરજો અને મરજો ઘર કાપૂત ઓરન કુપાવન કરે અને આપે સરજે ભૂત. નિંદા કરનારાની આયુષ્ય વધારજો ભગવાન, મારા દીકરાની આયુષ્ય એને દઈ દીજો, મારી નિંદા કરે છે એને કેમ, તો કે એ તો મોટો પરોપકારી છે, એ બીજાની નિંદા કરીને જીભથી એના બધા પાપ ચાંટી લે બોલો, અને પોતાનું પુણ્ય એને દઈ દે છે અને પોતે ભૂત થાય છે. ઔરનકો પાવન કરે ને આપે સર્જે ભૂત. લ્યો નિંદા કરતલ મત મરજો અને મરજો ઘર કાપૂત ઔરન કુપાવન કરે ને આપે સરજે ભૂત. અરે નિંદક ને રહી રાખીએ અંગન કુટી બંધાય બિના સાબુન પાણી બિના નિર્મળ કરે શોભાય. કે નિંદા કરનારાને સદાય તમારી પાસે રાખજો, આહા એને તમારા આંગણામાં કુટિયા બાંધીજો, વ્યવસ્થા આપી દેજો, એક ફ્લેટ આપી દેજો પડખે, કે તું ભાઈ શરૂ રાખ. શું કામ, તો કે વગર પાણીએ વગર હાબુએ તું અમને ધોઈને સાફ કરે છે, અમારા પાપ બધા તું સાફ કરી નાખે. અમે ક્યાં એટલા બધા વ્રત તપ ભજન કરી શકીએ કે અમારા પાપ બધા અમારા ભજન વ્રત તપથી ધોવાઈ જાય, તારી નિંદાના પ્રતાપે અમે સાફ થઈ જાઉં, તું અમને સાફ કરી દઈશ વાંકું બોલી બોલી, માટે તને આ અમારે રાખવો છે, નિંદા ન કરવી. જોવો ને શિક્ષાપત્રીમાં બધે ભગવાન સ્વામિનારાયણે કીધું કે નિંદા ન કરવી. દેવની નિંદા લ્યો, દેવતા તીર્થ વિપ્રાણામ એમાં દેવ લખ્યા પહેલા જ. હવ ને હવના દેવ વાલા હોય કે ન હોય, કોઈ દેવનું આપણે વાંકું બોલવું નહીં. સૌને પોત પોતા તણા ઈષ્ટ અતિશે હોય વહાલા અભિષ્ટ તેની જો કાંઈ નિંદા કરાય ક્લેશ ઉપજે દિલરૂ દુખાય. માટે શિષ્ય અમારા જે હોય દેવ નિંદા કરે નહીં કોઈ એવી આજ્ઞા કરેલી છે અમે, કરે નિંદા તે અમને નો ગમે. મહારાજ કહે છે માટે નિંદા ન કરવી. વળી ભક્ત સકલ લોકમાં સહુને વંદે અને નિંદા ન કરે કેની રે, આવે છે ને વૈષ્ણવ જન તો એને કહીએ. સકલ લોકમાં સહુને વંદે અને નિંદા ન કરે કેની રે, એને વૈષ્ણવજન કહીએ. આપણે વૈષ્ણવ થવું ભક્ત થવું હોય તો આ લક્ષણ જોઈએ. યહાં કિસકો પથ્થર મારે, કેસર કોણ પરાયા હૈ, યહ શીશ કે મહેલ મેં સબ ચહેરે મેં એક હી હૈ. કેસર નામનો કવિ કહે છે કે ભાઈ, નિંદા તો એનાથી થાય છે કે જેને ભગવાનનું જ્ઞાન નથી. સૌમાં મારા ભગવાન બેઠા છે એમ સર્વમાં ભગવત દર્શન નથી થતું, એ માણસ નિંદા કરે છે. લ્યો, પણ સૌમાં ભગવાન જોવે એ કોની નિંદા કરે? કે છે આ જબરી વાત કરી હોય ને, યહાં કિસકો પથ્થર મારે, કેસર કોણ પરાયા હૈ, યહાં શીશ કે મહેલ મેં. આ દેહ છે ને, દેહ એ બાટલા છે કાચના, હે, આ શીશામાં આપણે રહીએ છીએ. આને ફૂટતા વાર લાગે, શીશામાં પાણી ભરેલું હોય એ શીશાને ફૂટતા વાર નહીં, પાણીને ઢળતા વાર નહીં, એમ દેહરૂપી શીશામાં આપણે આત્મા રહ્યા છીએ પાણીની જેમ. આને ફૂટતા વાર નથી ને આપણને નીકળતા વાર નથી. અરે આ શીશાના મહેલમાં સબ ચહેરે મેં એક હી હૈ, આ જુદા જુદા શીશામાં એક ભગવાન બિરાજમાન છે. એ પરમાત્માને જોવો, સૌમાં ઈશ્વર દર્શન કરો, કોઈની નિંદા કરશો નહીં ભાઈ. હવે કે છે કે ભાઈ, નિંદા ન કરવી એટલું જ નહીં, પણ દૃષ્ટવા શિવાલયા દીની દેવા ગારાણી વર્તમની પ્રણમ્યતાની તદ્દેવ દર્શનમ કાર્ય માદરાત. જો એનું દર્શન કરવું કે છે. આ 23મો શ્લોક છે. 22મો શ્લોક આપણે આગળ 15મા શ્લોકની સાથે લીધો છે. અહીંયા આ શ્લોક એટલા માટે લખવાનો છે કે ભાઈ, દારૂ માંસ દેવદેવીને ધરાવેલું ન ખવાય તામસ દેવદેવીઓને, તો કે છે એના દર્શન થાય કે નહીં, કારણ કે શિવ તમોગુણી દેવ છે, એના દર્શન થાય કે નહીં. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે હા, દર્શન જવાય, દર્શન થાય. તમે રસ્તે જાતા હો, માર્ગને વિશે ચાલતે શિવાલય આદિ કે જે દેવ મંદિર આવે તેને જોઈને તેને નમસ્કાર કરવા અને આદર થકી તે દેવનું દર્શન કરવું કહે છે. વશિષ્ઠ કહે છે, દેવતા પ્રતિમામ દૃષ્ટવા યતિમ દૃષ્ટવા ચ યોગિનમ નમસ્કારમ ન યહ કુર્યાત પ્રાયચિત્યેતે હિ સહ. કહે છે કે દેવતાના આમ રસ્તામાં જોઈ એને નમસ્કાર ન કરે, કોઈ સંન્યાસી સાધુ જાતા હોય એને જોઈને નમસ્કાર ન કરે, કોઈ મોટા યોગી પુરુષ જાતા હોય એને જોઈને જો નમસ્કાર ન કરે તો એને પ્રાયચિત કરવું પડે. કે છે વંદન કરતા શીખો. ખરેખર ડોંગરેજી મહારાજ કહેતા હો કે ચંદન ચર્ચવાથી કપાળ ટાઢું થાય, ચંદનથી કપાળ ટાઢું થાય અને વંદનથી હૃદય ટાઢું થાય. માટે હવમાં ભગવાન માનીને વંદન કરજો તો પછી આ દેવોમાં સંતોમાં મોટા પુરુષોમાં ભગવાન માનીને વંદન કરવા એ તો કેટલું સરસ છે. ત્યાંથી ટેવ પડશે પછી સર્વમાં ભગવાન દેખાશે. યમ સ્મૃતિમાં લખ્યું છે કે દેવ દેવાલયમ દૃષ્ટવા વૃદ્ધમ વિપ્રમ તપસ્વીનમ ગુરુમ પ્રવ્રજીંતમ સાધ્વીમ પ્રણમેત સદ્ય આદરાત. કે છે, દેવને જોઈ, દેવાલયને જોઈ, વૃદ્ધને જોઈ, વિપ્રને જોઈ, તપસ્વીને જોઈ, ગુરુને જોઈ, સંન્યાસીને જોઈ, સતીનારીને જોઈ સદ્ય તત્કાળ આદર છકી નમસ્કાર કરો. કે છે હનુમાન ભાગવતમાં કહ્યું છે, હય શિરસા મામપથી દેવ હેલનાથ. હે હયગ્રીવે ભગવાન, રસ્તે જાતા આવતા દેવતાઓને વંદન ન થયું હોય એવો જે અપરાધ મારાથી થયો હોય તો તે થકી મારી તમે રક્ષા કરો, એમ ભાગવતજીમાં પણ કહેવામાં આવ્યું છે. વાલા ભક્તો, આ 23મા શ્લોકમાં સર્વ કોઈમાં પરમેશ્વર માની એને વંદન કરતા શીખો એવો ભગવાન સ્વામિનારાયણે વિશાળ ઉપદેશ આપ્યો છે. એમાં સર્વ ધર્મ સમન્વયની ભાવના બતાવી છે. અને હવે 24મો શ્લોક આવ્યા છીએ, એ 24મો શ્લોક પૂરો કરી અને કથા પૂરી કરશું. વાલા ભક્તો, 24મો શ્લોક સબ ગાઈએ. સ્વવર્ણાશ્રમ ધર્મો યહ સહાતવ્યો ન કેનચિ શ્રમ ધર્મો યહ સ હાતવ્યો ન કેનચિ પર ધર્મો ન ચાચર્યો ન ચ પાખંડ કલ્પિતઃ પાખંડ કલ્પિત
નચ પાખંડ કલ્પિત
પર ધર્મો ન ચાચર્યો
પર ધર્મો ન ચાચર્યો
પોત પોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તે કોઈ સત્સંગીએ ત્યાગ ન કરવો અને પરધર્મનું આચરણ ન કરવું તથા પાખંડ ધર્મનું આચરણ ન કરવું તથા કલ્પિત ધર્મનું આચરણ ન કરવું આટલા વાના આમાં બતાવ્યા છે. આ 24મા શ્લોક ઉપર આચાર્ય રઘુવીરજી મહારાજે ભાષ્યમાં અતિશય સારો પ્રકાશ પાડ્યો છે. એ ભાષ્ય જ તમારી આગળ રજૂ કરું છું. થોડુંક ધ્યાન રાખજો, વિષય થોડો કઠણ છે. પ્રથમ ત્રણ પ્રકાર પાડ્યા છે, મુમુક્ષુ, અમુમુક્ષુ અને મુક્ત. ધ્યાનમાં લીધા, મુમુક્ષુ, અમુમુક્ષુ અને મુક્ત, કે ત્રણેયને ધર્મ કર્મની આવશ્યકતા છે છે ને છે એમ આ શ્લોક સૂચવે છે. કોઈએ મન ફાવે એમ વર્તવાનું નથી. મુમુક્ષુ ન હોય એણે મન ફાવે એમ વર્તવાનું નથી, મુમુક્ષુ હોય એણે તો વર્તવાનું નથી જ, અને મુક્ત થઈ ગયો હોય તોય પણ એને મન ઈપ્સિત વર્તવાની છૂટ નથી એમ આ શ્લોક ત્રણેયને લાગુ પડે છે એમ ભાષ્ય કહે છે. હવે કહે છે કે આ શ્લોક શા ફળ માટે છે, તો કે આખી શિક્ષાપત્રી જે અખંડ સ્મૃતિની નિષ્પત્તિ માટે છે એ જ ફળ માટે આ શ્લોક પ્રકાશે છે, કે ધ્રુવાનુ સ્મૃતિ નિષ્પત્તયે ભગવાનમાં અખંડ વૃત્તિને સંપાદન કરવા માટે મુમુક્ષુ ભીહી આહાર વિવેક અવશ્યમ આશ્રયણીય ઇતિ ઉક્તમ. અખંડ સ્મૃતિ ભગવાનમાં રાખવા માટે મુમુક્ષુને આહાર વિવેક બહુ જરૂરી છે એમ તમને કહી ગયા. આગળ વચ્ચે દૃષ્ટવા શિવાલય દીની જે કીધું એ પ્રાસંગિક કહ્યું કે તામસને ધરાવેલું ખવાય નહીં તો શિવાદિકના દર્શન નમન ક્યાંથી થાય એવી કોઈની શંકા થાય એની નિવૃત્તિ અર્થે શિવ તામસ હોવા છતાં એના દર્શન કરાય એમ સૂચવું છે. ઇદાનિમ તેશામ તન્નિષ્પત્તે, હવે કે છે આ શ્લોકમાં તે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ સફળ કરવા માટે, અખંડ વૃત્તિ કેળવવા માટે ક્રિયાયા અવશ્ય અપેક્ષત્વમ ઉચ્યતે. ક્રિયા અવશ્ય જરૂરી છે, ધર્મ અવશ્ય જરૂરી છે. ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવા માટે ધર્મની જરૂર છે એમ આ શ્લોકમાં વર્ણવે છે. સ્વવર્ણાશ્રમ ધર્મ ઇતિ, આનાથી ઉભયમ એટલે બે પ્રકાર, આહાર શુદ્ધિ અને ક્રિયા એટલે ધર્મ. સાધન સપ્તકાંતર્ગતમ, સાધન સપ્તકાદેવ તુ ધ્રુવાનુસ્મૃતિ સિદ્ધિ તથા ચ વૃત્તિ ગ્રંથ. હવે થોડુંક ધ્યાન આપો. ભગવાનના ભક્તને ભગવાનમાં અખંડ વૃત્તિ જો રાખવી હોય, ભગવાને જે તે વચનામૃતમાં આ આજ્ઞા બહુ કરી છે કે હાલતા ચાલતા ખાતા પીતા અમારા સત્સંગીએ અખંડ વૃત્તિ રાખવી, બહુ વચનામૃતોમાં છે. અખંડ વૃત્તિ રાખવી, અખંડ સ્મરણ કરવું, સદા ભજન કરવું, આ જો સિદ્ધ કરવું હોય, કેળવવું હોય, તો કહેશે કે એને બે વાના રાખવા પડે. એક તો આહાર વિવેક, પંચ ઇન્દ્રિયોથી ગ્રહણ થતી જે કાંઈ વસ્તુઓ છે, શબ્દ સ્પર્શ રૂપરસ ને ગંધ, એમાં વિવેક રાખવો પડે. કયા શબ્દ સ્પર્શ રૂપરસ ને ગંધ સ્વીકારાય અને કયા ન સ્વીકારાય, આહાર શુદ્ધિ. અને તેમજ ધર્મ સંબંધી ક્રિયા, આ બેને જોવી પડે. કેમ? તો કે આ બે સાધન સપ્તકમાં આવ્યા છે. તો કે સાધન સપ્તક એટલે શું? ત્યારે કહે છે કે વ્યાસજીના સૂત્ર ઉપર બોધાયમાન નામના મુનિએ એક વૃત્તિ ગ્રંથ લખ્યો છે. એ વૃત્તિ ગ્રંથમાં ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવા માટે સાત સાધન બતાવ્યા છે. એ સાત સાધનમાં આહાર શુદ્ધિ અને ધર્મની વાત આવી જતી હોવાથી આ આહાર શુદ્ધિ અને ધર્મ પણ ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવામાં ઉપકારક હોતા ભગવાનના ભક્તએ રાખવા જોઈએ, રાખવા જોઈએ, રાખવા જોઈએ. બેઠું સહેજ મન બીજે જાય તો ન બેહે. સાંભળો, હવે એ સાત ના નામ, ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવા માટેના સાત ઉપાય. એક વિવેક, હા, બીજો વિમોક, ત્રીજો અભ્યાસ, ચોથી ક્રિયા, પાંચમું કલ્યાણ, છઠ્ઠું અનવસાદ અને સાતમું અનુદ્ધર્ષ. આ સાત સાધન છે. હવે આ શું કહેવાય એની વ્યાખ્યા થોડી ઘણી. વિવેક, વિવેક એટલે આહાર શુદ્ધિ, આહારની શુદ્ધિ રાખવી, એના ઉપર ઘણું બોલી ગયા છીએ એટલે કંઈ કહેતા નથી. વિમોક એટલે નિષ્કામી રહેવું, એક ભગવાન સિવાયની બધી વાસનાઓને છોડી દેવી, વિશેષતયા સ્ત્રીની, વિષય ભોગની વાસનાઓનો ત્યાગ કરવો, સ્ત્રીઓના પ્રસંગોનો વગેરેનો જેટલું બને એટલું છેટું રહેવું, એ વિમોક કહેવાય. ત્રીજો અભ્યાસ, અભ્યાસ એટલે વારંવાર સતત ભજન પરાયણ રહેવું, ભજનનો અભ્યાસ કર્યા જ કરવો, ભજન ભક્તિ ઉપરા ઉપર ઉપરા ઉપર કર્યા કરવું એને અભ્યાસ કહે છે. સત્સંગ ધ્યાન કર્યા જ કરવા. ક્રિયા કોને કહે છે? ક્રિયા એટલે ધર્મ, ક્રિયાવાન શ્રેષ્ઠ છે એમ ઉપનિષદમાં કહ્યું છે. માટે ભગવાનની નાની મોટી જે આજ્ઞાઓ પાળવી એ ક્રિયા કહેવાય છે. ચોથું સાધન છે અખંડ વૃત્તિ રાખવાનું. અખંડ વૃત્તિ રાખવાનું પાંચમું સાધન કલ્યાણ. કલ્યાણ એટલે શું? સાધુતાના ગુણો કેળવવા, નિર્લોભી, નિસ્વાદી, નિર્માની, સમદમ, તપ, તિતિક્ષા, સહન કરવું, આ બધા જે ગુણો છે એ કલ્યાણ નામથી કહેવામાં આવે છે. હવે છઠ્ઠું અનવસાદ. અનવસાદ એટલે શું? અનવસાદ એટલે મૂંઝાવું નહીં. મૂંઝવણ ક્યારે આવે છે? તો કે નબળા દેશકાળ આવે ત્યારે. નબળા દેશમાં, નબળા કાળમાં કંઈક ઈપ્સિત વસ્તુનો નાશ થઈ જાય ત્યારે મૂંઝવણ આવે છે. કેમ? તો કે એમાં આસક્તિ હોવાને કારણે દીનતા પ્રગટ થાય અને દીનતામાંથી મૂંઝવણ પેદા થાય છે. ન મૂંઝાવું એને અનવસાદ નામનો ગુણ કહેવામાં આવે છે. એ અખંડ વૃત્તિ રાખવા ઉપયોગી છે. માણસ મૂંઝાઈ જાય તો ભગવાનના સ્વરૂપમાંથી વૃત્તિ તૂટી જાય અને ગાંગો થઈ જાય, એટલા માટે. અને સાતમું છે અનુદ્ધર્ષ. અનુદ્ધર્ષનો અર્થ થાય છે સંતોષ ન રાખવો તે. આ સંતોષનો વિરોધી શબ્દ છે. હવે ઘણા માણસો છે ને, થોડુંક ભજન કરે, પાંચ પછી માળા ફેરવે એટલે સંતોષ માની લે. બે પાંચ દિવસ સત્સંગ કરે, કથા વાર્તા કરે કે બહુ સત્સંગ કરી લીધો, લ્યો હાલો હવે ઘરે. થોડીક વાર કથામાં બેહે, અમુક સાંભળે એટલે સંતોષ થઈ જાય. ઘડીક પૂજા કરે, એકાદ વાર દર્શને જઈ આવે, થોડી વાર મૂર્તિના દર્શન કરે એટલે સંતોષ. ખૂબ કરી વાળ્યું એમ. આ સંતોષ છે ને, ભજનમાં સંતોષ એ અખંડ વૃત્તિ રાખવામાં મહા નુકસાનકારક છે. એટલે એને અનુદર્શ નામનો દોષ કહે છે. સંતોષનો અર્થ છે ગાફલાય, અસાવધાની. માટે ભજનમાં બેસનારે, ભજન કરનારે ભક્તોએ ભગવાનના ભજનમાં સંતોષ નહીં રાખવો, અર્થાત સાવધાનપણે સતત ભજન કરવું, સાવધાની રાખવી, એને અનુદર્શ કહે છે. આવા સાત સાધનથી ભગવાનમાં અખંડ વૃત્તિ કેળવી શકાય છે. તો વાલા ભક્તો, આ સાત સાધનમાં વિવેક એ આહાર શુદ્ધિ હમણાં ભગવાને કહી, અત્યારે ક્રિયા એટલે ધર્મની બાબત 24મા શ્લોકમાં કહે છે, અને શિક્ષાપત્રી અખંડ વૃત્તિની નિષ્પત્તિ માટે લખી છે, અને આ બે અખંડ વૃત્તિ અંતર્ગત સાધનો આવે છે માટે ભગવાન સ્વામિનારાયણ આમાં શિક્ષાપત્રીમાં લખે છે આપણી સાવધાની માટે. હવે કહે છે કે આ અખંડ વૃત્તિના સાધન છે તે માટે યહ સ્વર્ણાશ્રમ ધર્મ યહ સહમુમુક્ષુણા જ્ઞાન નિષ્ઠા અધિકારીના તદ અનધિકારીના વા કેનચિદ અપી ન હાતવ્યઃ. લ્યો, હવે કહે છે કે આ જે ધર્મ છે તે ધર્મને જે મુમુક્ષુ જ્ઞાન નિષ્ઠાનો અધિકારી હોય એને નહીં છોડવો, અને જે મુમુક્ષુ જ્ઞાન નિષ્ઠાનો અધિકારી ન હોય તેણે પણ ન છોડવો. હવે અહીં બે પ્રકાર પાડ્યા, એક ભક્ત જ્ઞાન નિષ્ઠામાં અધિકારી અને એક ભક્ત જ્ઞાન નિષ્ઠાનો અધિકારી નહીં, કેવળ ધર્મનો અધિકારી અને ઓલ્યો જ્ઞાનનો પણ અધિકારી. તો જ્ઞાની ભક્તે અગર વિશ્વાસી ભક્તે બંનેએ કોઈ દિવસ ધર્મનો ત્યાગ કરવાનો નથી, એ ધ્યાન રાખવું. ઘણા જ્ઞાની થઈ જાય છે કે હવે અમે જ્ઞાની થઈ ગયા, અમારે ધર્મની જરૂર નહીં, એનું અહીંયા ખંડન કર્યું છે. સહી ધર્મ કે છે મુમુક્ષો હો જ્ઞાન નિષ્ઠા શક્તસ્ય મનોનૈર્મલ્ય આપાદયન જ્ઞાન નિષ્ઠામ આપાદયતી અને શક્તસ્યાપી તદ વિચ્છેદ માપાદયન ઉપાસને ઉપકરોતી. હવે જો કે પાળેલો ધર્મ મુમુક્ષુ જે છે તેને જ્ઞાન નિષ્ઠામાં અશક્તિવાળો જે મુમુક્ષુ હોય એ મુમુક્ષુની અહીં વાત છે, કે જેની જ્ઞાન નિષ્ઠામાં અધિકારીતા નથી, જ્ઞાન નિષ્ઠામાં અશક્ત છે, એ મુમુક્ષુને અંતકરણ નિર્મળ કરી આપીને જ્ઞાન નિષ્ઠાનો અધિકારી બનાવે છે. ધર્મ આવું ફળ આપે છે. માટે જેને જ્ઞાન નિષ્ઠામાં અધિકાર નથી એ જો ધર્મ પાળે તો એને ધર્મ પોતે જ્ઞાન નિષ્ઠામાં અધિકારીપણું સંપાદી આપે છે, માટે એને પાળવો. અચ્છા, હવે જે જ્ઞાન નિષ્ઠાવાળો છે એને શા માટે પાળવો કે છે, ત્યારે કહે છે કે જે જ્ઞાન નિષ્ઠામાં શક્તિવાળો છે એ જ્ઞાન નિષ્ઠાવાળા માણસને ભગવાનમાં અખંડ વૃત્તિ રહે છે, એ અખંડ વૃત્તિ તૂટે નહીં એના માટે એને ધર્મ પાળવો. ખ્યાલ આવ્યો તમને? અખંડ વૃત્તિ નહીં તૂટે એટલે ઉપાસનામાં એને ખૂબ ફાયદો થશે. માટે જ્ઞાન નિષ્ઠાવાળાને પણ ધર્મ પાળવાથી ઉપાસનામાં પુષ્ટિ થાય છે, અને ભગવાનને મેળવવામાં અગત્યનું સાધન તો ઉપાસના છે. હવે કહે છે તન મુમુક્ષુ ભી અવશ્યમ અનુષ્ઠેય શક્તિ તહ સ્વર્ણાશ્રમ ધર્મ. માટે મુમુક્ષુએ, વિશ્વાસી અથવા જ્ઞાની મુમુક્ષુએ ધર્મનું પાલન અવશ્ય કરવું જોઈએ. તથા ચ એટલે કે અને વળી યજ્ઞ દાન તપ પ્રભૃતિ કર્મ જાતમ હિ બંધકમ તન મુમુક્ષુણા ન કાર્યમ ઇતિ ન કહેશે. કોઈ માણસ એમ શંકા કરે કે ભાઈ યજ્ઞ દાન તપ આ બધું છે ને એ કર્મ ઉત્પન્ન કરે છે, અને કર્મ ઉત્પન્ન થાય એટલે એને ભોગવવું પડે, કર્મ ભોગવવું પડે એટલે તમારે સ્વર્ગમાં કે મૃત્યુ લોકમાં જન્મવું પડે. તો આ કર્મ ઉત્પાદક ધર્મ પાળીને મુમુક્ષુને શું કામ છે? કેમ જે મુમુક્ષુ તો ભગવાનને પામવું છે, પુણ્ય અથવા તો પાપ ભોગવ્યા વગર છૂટક્યો નથી. એટલે યજ્ઞ દાન તપ વગેરે પુણ્ય કરશો તોય પણ એ પુણ્ય ભોગવવા તમારે સ્વર્ગમાં જવું પડશે, મુમુક્ષુને તો સ્વર્ગ જોઈતું નથી, એને તો માત્ર ભગવાન જોઈએ છીએ. તો મુમુક્ષુને આ કર્મ ધર્મના કૂટનાની શી જરૂર છે એમ કોઈકે શંકા કરી, વ્યાજબી કરીને. એનો ઉત્તર આપે છે, તમે કહો છો એવું નથી, મુમુક્ષુને કર્મ ધર્મની જરૂર છે. તો કે પણ એમાંથી ફળ થશે તો એને ભોગવવું નહીં પડે તો ફળ ન થાય. મુમુક્ષનો ધર્મ પણ ભક્તિ બની અને નૈષ્કર્મ થતા ભગવત પ્રાપ્તિ ફળ આપનારા જ કર્મ થાય છે. કેમ? એનો સમાધાન આપે છે કે ફલ સંગ કર્તૃત્વ ત્યાગ પૂર્વક ક્રિયમાણમ હિ તદ એવ ઉપકારકમ ઉપાસને. મુમુક્ષુ જો આવી રીતે ધર્મ કર્મ કરે તો તે ભક્તિમાં ઉપકારક થાય છે. કેવી રીતે? કે એક તો ફળની આસક્તિ છોડીને, બીજું કર્તાપણાની ભાવના છોડીને કરવામાં આવેલા જે કર્મ ધર્મ તે ભગવાનની ભક્તિમાં ઉપકાર કરતા હોવાથી, એનાથી જ ભક્તિ નિષ્પન્ન થતી હોવાથી મુમુક્ષુએ ક્યારેય પણ ધર્મનો ત્યાગ કરવો નહીં. કોઈ એમ કે મુમુક્ષુએ આ પુણ્યદાન કરીને પાછું પુણ્ય ભોગવવું પડે તો એ વાતમાં ભમાઈ ન જવું. હા, ફળની આસક્તિ છોડી, કર્તાપણાનો ભાવ છોડી, કેવળ ભગવાનને રાજી કરવા માટે પોતપોતાના આશ્રમ પ્રમાણે ધર્મ પાળવો, એનાથી ભક્તિમાં ઉપકારતા થાય છે, અખંડ વૃત્તિ સિદ્ધ થાય છે. તન મુમુક્ષુભિ ગ્રહસ્થૈરપી સ્વાશ્રમ ધર્મો ન હાતવ્યઃ ઇતિ ભાવઃ. માટે મુમુક્ષુ ગ્રહસ્થ પુરુષે પણ પોતાનો આશ્રમ ધર્મ ક્યારેય છોડવો નહીં. ગ્રહસ્થે ગ્રહસ્થના કામ કરવા, સાધુ સંતો ત્યાગીઓએ ત્યાગીઓને કરવા યોગ્ય ધર્મ કામ કરવા, એમ લખ્યું છે. હવે આ કેનચિતનો બીજો અર્થ કરે છે, યદવા કરીને. કેનચિત મુમુક્ષુણા અમુમુક્ષુણા વા ન હાતવ્ય, હાને અમુમુક્ષુ હો પ્રાયચિત્તીયતા મુમુક્ષુ હો ઉપાસના અંગ વૈકલ્યમ અપી. હવે જરાક ધ્યાન રાખજો, આ કઠણ આવી ગયું છેલ્લે છેલ્લે. હમણાં પૂરું થઈ જાય. ભાષ્ય થોડું કઠણ છે અર્થદીપિકા કરતા. મુમુક્ષુ અથવા મુમુક્ષુ ન હોય તેણે ધર્મ છોડવો નહીં એવી વાત આવી ગઈ. હવે એમાં વિવેક બતાવે છે થોડોક, કે અમુમુક્ષુ જે માણસ હોય, કેતા ધર્મ અર્થ અને કામ માટે જ ભગવાન ભજનારો, મોક્ષ માટે નહીં, બહુ મોક્ષની જરૂર નથી. અમુમુક્ષુ એટલે કે સકામ ભક્ત, મહાપૂજા કરાવીએ તો આ દુઃખ મટી જાય, પુણ્યમ ભરીએ તો આ સુખ થાય, કથા કરાવીએ પોથી ઉપાડીએ દીકરો થાય, આ બધા અમુમુક્ષુ કહેવાય. કે જેઓને મોક્ષની ઈચ્છા નથી કિંતુ ભૌતિક સુખની ઈચ્છા છે, તો અમુમુક્ષુ માણસ જો ધર્મનો ત્યાગ કરે તો એને પ્રાયચિત કરવું પડે. કેમ? જે એને પાપ લાગે અને પ્રાયચિત કરે ત્યારે શુદ્ધિ થાય. અચ્છા, હવે મુમુક્ષુ માણસ જો ધર્મનો ત્યાગ કરે તો એને ભગવાનની ઉપાસનામાં વિકળતા આવે. ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી છે ને, એ તૂટી જાય જો ધર્મ છોડી દે તો, એ નુકસાની મુમુક્ષુને થાય. અચ્છા, હવે બીજી શંકા કરી કે ઠીક, સકામ ભક્ત હોય એને ધર્મ પાળવો જોઈએ, અને જે નિષ્કામ ભક્ત મુમુક્ષુ છે એને પણ ધર્મ પાળવો જોઈએ, પણ જે ભગવાનની ભક્તિ કરતા કરતા મુક્ત થઈ ગયા, મુમુક્ષુમાંથી એક સ્ટેપ આગળ મુક્ત બની ગયા હોય તે મુક્ત પુરુષોને હવે ધર્મ શું કામ પાળવો? આવી શંકા કરી લ્યો. કેમ? તમે બતાવ્યું ચોખ્ખું કે અમુમુક્ષુ સકામ ભક્ત ધર્મ ન પાળે તેને પાપ લાગે ને પ્રાયચિત કરવું પડે. મુમુક્ષુ માણસ જો ધર્મ ન પાળે તો ભગવાનની ઉપાસનામાં વૈકલ્યતા આવે, કારણ કે ધર્મ એ ભક્તિનું અંગ છે. અંગ ખંડિત થતા ભક્તિ ખંડિત થઈ જાય, એટલે વૃત્તિ ભગવાનમાં રહેતી હોય તૂટી જાય ધર્મ લોપે તો. પણ આ બધું કરી લીધું છે, અખંડ વૃત્તિ જેને થઈ ગઈ છે, એવા મુક્ત પુરુષને હવે ધર્મ નિયમની શી જરૂર છે? ઉપલે માળે જવું હોય ને લીફ અને દાદરાની જરૂર પડે, પણ ચડી ગયો અને પછી ક્યારેય ઉતરવું નથી, એને શું જરૂર છે દાદરાની લીફની? આવો સવાલ કર્યો, જબરું પૂછ્યું ને, એનો ઉત્તર આપે છે, બહુ સરસ ઉત્તર આપે છે. અચ્છા, જે સિદ્ધ થઈ ગયા છે તેને શી જરૂર ધર્મ નિયમ પાળવાની? તો કે છે, યચ્ચ મુમુક્ષુ સિદ્ધો પાય નિષ્ઠ તસ્ય ભગવદ આજ્ઞા ઉલ્લંઘન રૂપમ અનૌચિત્યમ. આ સમાધાન આપ્યું કે જે મુમુક્ષુ સિદ્ધ થઈ ગયો, મુક્ત થઈ ગયો, એને ધર્મ નિયમ પાળવા. પણ શું કામ? તો કે જો એ ધર્મ નિયમ ન પાળે તો ભગવાનની આજ્ઞાનો લોપ થાય. એ આજ્ઞા લોપ ભગવાનના ભક્તોએ કરાય નહીં, મુક્ત હોય તોય નહીં. માટે ભગવાનની આજ્ઞા માનીને એને ધર્મ પાળવાનો રહ્યો. વળી શંકા કરે છે કે ભાઈ, હવે એ આજ્ઞા શા કામની છે? ભગવાને કોઈક આજ્ઞા કરી હોય, એનો હેતુ હોય, આ આજ્ઞા આ માટે છે. કે જે હેતુ માટે આજ્ઞા પાળવાની તમે હમણાં બતાવી કે ધર્મ તો ભગવાનમાં અખંડ વૃત્તિ સિદ્ધ કરવા માટે ભક્તિના અંગ તરીકે પાળવો જોઈએ, એ અખંડ વૃત્તિ તો મુક્તને સિદ્ધ થઈ ગઈ, એટલે ભગવાનની આજ્ઞા તેને પાળી લીધી છે. હવે આજ્ઞા પુનરાવર્તન શા માટે કરવું જોઈએ આજ્ઞાનું? હવે એનું સમાધાન આપે છે. એનું સમાધાન ભાષ્યમાં નથી, એટલે રઘુવીરજી મહારાજના કરેલા ભાષ્યની ભગવત પ્રસાદજી આચાર્ય કરેલી ટીકામાં આપણે પ્રવેશ કરીએ છીએ. ટીકામાં એનું સમાધાન આપ્યું છે. ટીકામાં એમ સમાધાન આપ્યું કે લોક સંગ્રહ મેવાપી સંપશ્યન કરતું મરહસી, કે લોક સંગ્રહ માટે પણ તમે આજ્ઞા પાળો, તમે મુક્ત થઈ ગયા છો, હવે તમારે આજ્ઞા પાળવાની જરૂર નથી. પણ તમે આજ્ઞા મૂકી દેશો મોટા થઈને, તો તમારી પછવાડે તમારું જોઈને બીજા કેટલાય માણસો ધર્મ નિયમને ભગવાનની મર્યાદા છોડી દેશે, અને ઘણાય જીવનું કલ્યાણ થતું અટકી જશે. માટે હવે તમારે જરૂર નથી, તો પણ બીજાના ભલા માટે તમે ધર્મ નિયમ મર્યાદા રાખો, તમે મુક્ત થઈ ગયા હો તો. આમ સમાધાન આપ્યું. એ પ્રમાણે ગીતામાં ભગવાનની આજ્ઞા છે, ઇતિ ભગવતા આજ્ઞપ્તમ ગીતા. ગીતામાં કહ્યું છે ભગવાને કે બીજાના ભલા માટે તમારે વર્તવું. જો ને કૃષ્ણ ભગવાન કે મારે કોઈ ફળની ઈચ્છા નથી, કાંઈ જોતું નથી, તો પણ હું બીજાના માટે સારી રીતે વર્તું છું. કેમ? જે યદ યદ આચરતી શ્રેષ્ઠ તત તદ એવેતરો જન. માટે ગીતામાં ભગવાને કહ્યું છે બીજાના ભલા માટે હવે તમે મર્યાદા ધર્મ નિયમ પાળો. ત્યાં વળી ત્રીજી શંકા કરી કે જુઓ ભાઈ, બીજાનું ભલું કરવું હોય ને બીજાના કલ્યાણની ઈચ્છા હોય તો ને, અમારે કોઈનું ભલું કરવું નથી ને કોઈનું કલ્યાણ કરવું નથી. અમે હરખા વર્તીએ તો વાંહે બીજા હરખા વર્તે ને એનું કલ્યાણ થાય એવી અમને ઈચ્છા જ નથી. એટલે ઉલાળીને કાઢી નહીં. તો હવે અમારે ધર્મ નિયમ પાળવાની જરૂર ખરી મુક્ત પુરુષોને? હવે હું સમાધાન આપશું કાંતિભાઈ. ઉપરા ઉપર શંકા ઉજ આપટે છે. હવે શું કરશું? છૂટ આપી દઈશું કે તો તાર થયું, જાઓ મુક્ત પુરુષને મન ફાવે એમ રહેવું આપશું? પણ કહેશું હું? હવે તો કહેવાનું કઈ રહ્યું નહીં, ખૂટી રહ્યું, માથામાં બાણ ખૂટી રહ્યા. પણ સરસ ઉત્તર આપે છે. ઉત્તર આપ્યો કે અમારે કોઈનું કલ્યાણ કરવું નથી એવી આડોડાઈ ન હાલે. કે નો કરવા હાલે તો ન હાલે. ભગવત પરતંત્રૈક રસાત્મ સ્વરૂપાનુસંધાન નિષ્ઠસ્ય તદ આજ્ઞા ઉલ્લંઘનમ હિ અત્યંત અનુચિતમ ઇતિ ભાવઃ. કેમ? તો કે તમે સમજો તમારું સ્વરૂપ અને ભગવાનનું સ્વરૂપ સમજો. કેમ? તો કે આત્મા છે ને એ સદાને માટે પરમાત્માની પાસે અતિ પરતંત્ર તત્વ છે. આત્મા બદ્ધ અવસ્થામાં કે મુક્ત અવસ્થામાં ક્યારેય સ્વતંત્ર થઈ શકતો નથી, તે ભગવાનના નિયામકપણા નીચે જ રહે છે. કે આત્મા હંમેશા બદ્ધ છે, ભગવાનની આગળ પરતંત્ર છે. હંમેશા બદ્ધ નહીં, પરતંત્ર છે. હવે પરતંત્ર એક રસાત્મ સ્વરૂપાનુસંધાન, કે તમને એ તો ખબર છે કે આપણે પરતંત્રતા એ જ એક રસ જેમાં છે એવા સ્વરૂપ વાળા છીએ. એક એક મહા આનંદ, અને પરતંત્રપણું એ એક મહા આનંદ છે. ભગવાનની પાસે પરતંત્ર રહેવું એ જ મહા આનંદ જેને છે એવો આત્માનો મૂળ ધર્મ છે, મૂળ સ્વરૂપ ને સ્વભાવ છે. એનું અનુસંધાન તો તમને છે જ, મુક્ત થયા છો તોય. માટે કે છે એ અનુસંધાન વાળા તમારે ભગવાનની આજ્ઞા ઉલ્લંઘન કરવી તે અત્યંત અનુચિત છે. પણ હવે એ કઈ આજ્ઞા ખબર છે કે મુક્ત થઈ ગયા હો તો પણ બીજાના ભલા માટે તમારે ધર્મ મર્યાદા રાખવી, એ જે ભગવાનની આજ્ઞા, એ આત્મા હંમેશા પરતંત્ર જ એક આનંદ છે જેને એવો હોવાથી ઓલંગાય નહીં. માટે મુક્ત પુરુષોએ પણ આજ્ઞામાં વર્તવું, મર્યાદામાં રહેવું, આવું પ્રતિપાદન કર્યું. સમજાઈ ગયું કે નહીં? એમ તો ક્યાંથી સમજાઈ જાય, રોજ એક વચનામૃત વાંચવાનો નિયમ નથી આપણે. આ તો આમાં માછાકુટ કરેલી હોય તો ગળે ઉતરે એવું છે. અર્થ ટૂંકો એવો છે કે આત્મા સદાય પરમાત્માને આધીન છે, માટે ભગવાનની આજ્ઞા એણે મુક્ત અવસ્થામાં પણ નહીં લોપવી. કેમ જે ભગવાનને પરતંત્ર રહેવું એ જ આત્માને માટે સદા આનંદ છે, એ જ આનંદમાં એણે રહેવું જોઈએ, ક્યારેય સ્વતંત્ર થવું જોઈએ નહીં. તો કહે છે કે ભાઈ આ તો ક્યારેય ધર્મ છૂટે જ નહીં. તો કે એક છે તો હું કે દેહની સ્મૃતિ તમને જતી રહે, ઋષભદેવ ભગવાનની જેમ કે સ્વામી સતાનંદની જેમ, ત્યારે તમારે માથેથી ધર્મ નિયમ ગયા, પછી તમારે કાંઈ નહીં કરવાનું. પણ દેહની સ્મૃતિ હોય ત્યાં સુધી તો ધર્મ નિયમને મર્યાદા તમારે પાળવી જોઈએ. આ એક પ્રકરણ પૂરું થયું. હવે પરધર્મોનો ચાચર્યો, સવર્ણાશ્રમ ધર્મનો હાતવ્યો એ પૂરું થયું. હવે પરધર્મ ન પાળવો. હવે પરધર્મ કોને કહેવાય એની અર્થદીપિકામાં સતાનંદ સ્વામી વ્યાખ્યા સરસ કરે છે કે બ્રાહ્મણસ્ય ક્ષત્રિય ધર્મ પરધર્મ. બ્રાહ્મણોને માટે ક્ષત્રિયોનો ધર્મ છે એ પરધર્મ છે. પરધર્મનો અર્થ અહીં એવો નથી કે સ્વામિનારાયણિયા હોય એણે કૃષ્ણના ભગત ન થવું, કે કૃષ્ણના હોય આ સંપ્રદાયના ભગત ન થવું, રામના એ કૃષ્ણના ભગત ન થવું, કૃષ્ણના ભગત હોય એને સ્વામિનારાયણ ભગત ન થવું, એવું નથી. પરધર્મ એને કહેવાય કે બ્રાહ્મણનો ધર્મ એ ક્ષત્રિયોને માટે પરધર્મ છે, ક્ષત્રિયસ્ય ધર્મ વૈશ્યને માટે પરધર્મ છે, ક્ષત્રિયસ્ય વૈશ્ય ધર્મ પરધર્મ. હવે ગ્રહસ્થસ્ય ત્યાગી ધર્મ, એવી રીતે ગ્રહસ્થને માટે ત્યાગીનો ધર્મ છે તે પરધર્મ છે, અને ત્યાગીઓને માટે ગ્રહસ્થને પાળવાનો જે ધર્મ છે તે પરધર્મ છે. સ ન આચરણીય ઇત્યર્થ. આ વાત વચનામૃત મધ્ય પ્રકરણના 52માં કહી છે મહારાજ કે ત્યાગીઓ અને ગ્રહસ્થને વર્તવાની રીત જુદી જુદી છે, જો સમજો નહીં તો તકલીફ થાય. માટે એ 52માં વચનામૃતમાંથી સમજી લેજો. ગીતામાં પણ કહ્યું છે શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્મો સ્વનુષ્ઠિતાત્ સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવહ. પોતપોતાના ધર્મમાં રહેવું એ જ શ્રેયને માટે છે, અને પરધર્મ ઘણો સારો જણાતો હોય તો પણ ભય ઉત્પન્ન કરનારો હોવાથી પરધર્મ કોઈ આચરણ કરવો નહીં. નચ પાષંડ કલ્પિતઃ, કે છે પાખંડ ધર્મનું પણ આચરણ કરવું નહીં. પાખંડ ધર્મ કોને કહેવાય કે પાંતિ એટલે રક્ષતિ પાહા ધર્મ મર્યાદા, તાહા ખંડયતિ ઇતિ પાખંડઃ. ધર્મ મર્યાદાનું જે ખંડન કરે એને પાખંડ ધર્મ કહેવાય. વળી વેદ વિરુદ્ધ ધર્મ તેન સહિત કલ્પિત ઐસિકો ધર્મ સચ નૈવ આચરણીય, કે વેદ વિરુદ્ધ ધર્મ હોય કલ્પિત ધર્મ હોય, કલ્પિત ધર્મ એટલે ઈચ્છા પ્રમાણેનો ઉભો કરેલો ધર્મ, તે પણ અમારા આશ્રિતોએ ક્યારેય ન આચરવો. કેમ જે એ પણ એક પ્રકારનો અધર્મ જ છે. અધર્મના 5 પ્રકાર ભાગવતજીમાં વર્ણવ્યા છે, વિધર્મ, પરધર્મ, આભાસ ધર્મ, ઉપધર્મ અને છલ ધર્મ. આ 5ના લક્ષણ સાંભળી લો. વિધર્મ કોને કહેવાય કે ધર્મનો બાધ કરે એવી જે ક્રિયા હોય તે વિધર્મ કહેવાય. જેમ કે ત્યાગીઓએ સ્ત્રીઓ સાથે વાતો ન કરવી, સ્ત્રીઓને કથા ન સંભળાવવી, આ બધો વિધર્મ કહેવાય જો કરે તો. અને પરધર્મ કોને કહેવાય? કે જે બીજા માટે હોય એ બીજા પાળે એ પરધર્મ કહેવાય. પછી આભાસ ધર્મ કોને કહેવાય? તો કે આશ્રમ ધર્મથી અન્ય જે હોય પોતે પોતાની મેળે પાળેલો, પોતાનો ન હોય પણ સારું લાગ્યું પાડ્યો, એ આભાસ ધર્મ કહેવાય. એ પણ ન આચરણ કરવો. ઉપધર્મ આચરણ ન કરવો. ઉપધર્મ કોને કહેવાય? કે લોકોને ઠગવા માટે પાળેલો જે ધર્મ એ ઉપધર્મ કહેવાય. અને છલ ધર્મ, જે છલ ધર્મ એટલે કે શાસ્ત્રમાં શબ્દોના અર્થ અવળા કરીને પાળેલો જે ધર્મ એ છલ ધર્મ કહેવાય. કેવા અર્થ અવળા કરે? કે તનમન ધન ગુરુને અર્પણ કરવું, એમ એમ કઈ ધન અર્પણ કરાવે, મન અર્પણ કરાવે, તન અર્પણ કરાવે કે ગુરુની સેવા કરવી, આ વચનથી બાળકો તથા સ્ત્રીઓ સાથે કરવામાં આવતો દુર્વ્યવહાર એ છલ ધર્મ કહેવાય છે. ખોટું માહિતી સમજાવી, છેતરી અને ભ્રષ્ટાચાર કરવો. આવી રીતે આ અધર્મની પાંચ શાખાઓ છે. એક પ્રકારે મારા આશ્રિતોએ આવા ધર્મનું આચરણ કરવું નહીં એમ ભગવાન સ્વામિનારાયણે આ 24મા શ્લોકમાં વાત કરી. વાલા ભક્તો, આ 24 શ્લોક થયા એની સાથે આ શતામૃત વડતાલમાં શિક્ષાપત્રીની કથા આપણાથી જેટલી લેવાય એટલી લેવાની, અને અહીંયા કથાને આપણે અટકાવીએ છીએ. બાકીની શિક્ષાપત્રીની કથા આપણે જ્યારે કરીશું કોઈ સ્થળમાં ત્યારે વળી આપણને લાભ મળશે. તો વાલા ભક્તો, વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ આદિક દેવોની સાનિધ્ય બેસી આ શિક્ષાપત્રી શતામૃત મહોત્સવે પવિત્રાનંદ સ્વામીના અતિ પવિત્ર વિશાળ સભા મંડપમાં ભગવાનના સ્વરૂપ તુલ્ય શિક્ષાપત્રીનું ચિંતન મનન થયું, એ આપણા મોટા ભાગ્ય છે. અને વાલા ભક્તો, પૂજ્યપાદ વડતાલ મંદિરના કોઠારી બાપુ સ્વામી, ધર્મપ્રિય દાસજી સ્વામી તથા નવતમ સ્વામી અને સમગ્ર ટેમ્પલ બોર્ડ, એમણે આ સુંદર શતામૃત મહોત્સવનું આયોજન કરી હરિભક્તોને માટે કથા વાર્તાનો લાભ કરી આપ્યો, મને પણ આવી ઉત્તમ સેવા આપી તે બદલ પૂજ્ય બાપુ સ્વામી, નવતમ સ્વામી અને બોર્ડનો ખૂબ ખૂબ આભાર માનું છું. વહાલા હરિભક્તો, હરિકૃષ્ણ મહારાજને રાજી કરવા એ આપણો મૂળભૂત ધર્મ છે. આપણે અહીંયા 5 દિવસ જે કાંઈ ભગવાનને રાજી કરવા માટે કર્યું તે અંતે આપણે ભગવાનના ચરણારવિંદમાં અર્પણ કરીએ. તો મારી સાથે સૌ ભાવથી આ મંગળ શ્લોક બોલો. કાયે ન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મનાવા પ્રકૃતેર સ્વભાવા કરો વિરાધ્યાસ સકલ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ નારાયણાયેતિ સમર્પયામિ. આમ સમગ્ર ફળ ભગવાન હરિકૃષ્ણ મહારાજના ચરણમાં સમર્પી વાલા ભક્તો, અહીંયા કથાનો વિરામ જાહેર કરું છું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.
સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બળ